సీతారం ఓం నమో ఆగర్యాణం ఓం నమో ఉపజాయాణం నమో లోయే సవసాహురం ఏతో పంచ నమో కారో పదమం హై మంగళం పదమం హై మంగళం
કીધું ને બેન કે કેવની કેવળ જ્ઞાન ના ધારક હોય, સિદ્ધ તો કેવની થયા પછી જયારે નિર્વાણ જવાય ત્યારે એ નિર્વાણ માં પહોંચી જાય, એટલે સિદ્ધ જિલ્લા ઉપર પહોંચી જાય. સિદ્ધ ને શરીર ના હોય, કેવલી ને શરીર હોય. કેવળ જ્ઞાન તો આત્મા નો સ્વભાવ છે, એટલે તો સિદ્ધ માં પણ રહે, પણ શરીર વાળા હોય ત્યાં સુધી એ સિદ્ધ ન કહેવાય. અશરીરી ખાલી આત્મ સ્વરૂપ સંસારમાં હોય ને ત્યાં સુધી એ સિદ્ધ ન કહેવાય. મહાવીર તીર્થંકર કહેવાય. બીજા બધા જે જંબુ સ્વામી, ગૌતમ ગણધર એ બધા થયા તો એ કેવલી કહેવાય, કારણ કે તીર્થંકર નહોતા. પણ એ બધા જ જયારે નિર્વાણ પામે ત્યારે સિદ્ધ કહેવાય, એટલે બધા સિદ્ધ કહેવાય. અર્યંત હોય ને ભાઈ, એને શરીર હોય જ, કારણ કે તીર્થંકર છે ને, એટલે શરીર વાળા છે. અને જયારે એને 14મું ગુણ સ્થાનક આવે ત્યારે અયોગી થઈ જાય. શું થઈ જાય? યોગ એટલે મન, વચન ને કાયા, એ અયોગી કેવડી કહેવાય. જોવું આયુષ્ય કર્મ નું છેલ્લું રજકણ પણ આત્માના પ્રદેશ ઉપરથી ખરી જાય, એટલે એનું આયુષ્ય છેલ્લું શરીર હોય એને ચરમ શરીરી કહેવાય. શું હોય? ચરમ શરીરી. એટલે હવે પછી જેને શરીર ધારણ કરવાનું નથી તેવા ચરમ શરીરી હોય એ કેવડી થાય. અને કેવડી થયા પછી જયારે નિર્વાણ થાય, એટલે કે આયુષ્ય પૂરું થાય, એટલે મોક્ષ માં જાય, ત્યારે એ સિદ્ધ કહેવાય. આપણે શું છે, ધર્મ ને સાંભળીએ છીએ તો આપણને પેલો પ્રશ્ન એ થવો જોઈએ કે જે વસ્તુ મેં સાંભળી એનું આપણને જેમ તમે અત્યારે પૂછ્યું એવી રીતે આપણા પ્રશ્ન જન્ય નો હોવા જોઈએ કે અર્યંત કોણ. તો તમે અર્યંત નો આખો કોન્સેપ્ટ જૈન ધર્મ માંથી જાણો. અર્યંત એટલે કોણ? સામાન્ય રીતે બધા શું જાણે અર્યંત એટલે? હા, પણ એનું એ બહારનો વ્યવહાર છે, બહારનો વ્યવહાર છે. પણ અર્યંત નો અર્યંત પણ કેમ આવે? એને અભ્યંતર ગુણ કહેવાય. એટલે પેલા તો સૌથી પહેલું અર્યંતપણું એટલે રાગ દ્વેષ ના વિજેતા, એટલે એનો મુખ્ય શબ્દ છે વિતરાગ. વિતરાગ એટલે પૂર્ણ રીતે રાગ દ્વેષ ને જીતે, એટલે એને કેવળ જ્ઞાન પ્રગટ થાય. કેવળ જ્ઞાન પ્રગટ થયું ને કેવડી બન્યા એટલે એના રાગ દ્વેષ ગયા, એ ઉલટું વાક્ય કહેવાય. શું કહેવાય? વિતરાગ થયા પછી કેવળ જ્ઞાન થાય. કેવળ જ્ઞાન થયા માટે વિતરાગ નથી થયા, પણ વિતરાગ થયા માટે કેવળ જ્ઞાન થયું. એટલે આપણા બધાનો ધ્યેય કેવળ જ્ઞાન કરવાનું હોય ને એ તો આપણે ભૂલ માં છીએ, કારણ કે કેવળ જ્ઞાન થવા માટે જ્ઞાની કે છે કે તારે પેલા રાગ દ્વેષ નો ક્ષય કરવો પડે. એટલે આપણી જૈન દર્શન ની સાધના, જૈન દર્શન નો આખો આરાધના નો માર્ગ, કે જૈન દર્શન ની આખી પરંપરા જેના ઉપર ચાલે છે, એ બધા ધર્મ ક્રિયાઓનો સાર એટલો છે કે તારા રાગ દ્વેષ ઘટે. જો રાગ દ્વેષ ઘટે ને તો તને કદી પણ કેવળ જ્ઞાન થાય નહીં. જો ભાઈ ના એની મેળા એ ના ઘટે, પ્રયત્ન બે માં કરવો પડે. પણ રાગ જાય તો દ્વેષ થાય, પણ રાગ ને કારણે દ્વેષ થાય છે. દ્વેષ ના કારણે રાગ નથી થતો, પણ રાગ હોય ને તો આપણને જેનો પણ રાગ છે એ સિવાયની વસ્તુ તરફ આપણને દ્વેષ થાય. પણ રાગ જ ન હોય, આજે આપણા ભાઈ નો રાગ હોય અને એના કારણે ભાભી એને તકલીફ આપતી હોય તો આપણને ભાભી તરફ દ્વેષ થાય. ભાભી આપણને તકલીફ નથી આપતી, આપે નથી, આપણે ગયા પણ હોય. પણ ભાઈ કીધું હોય કે મારું કઈ એવું નથી માનતી, એટલે આપણને એના માટે શું થઈ જાય? હવે બોલો, દ્વેષ ને કારણ કઈ હતું? કારણ નતું. પણ જયારે તમને એક તરફ રાગ હતો તેનાથી વિરોધી વસ્તુ તરફ તમારો દ્વેષ થઈ જાય. એટલે ભગવાન ને વિત રાગ કહ્યા, વિત દ્વેષ નથી કહ્યા. જો તમને કહેવામાં આવે ને કે તમે આનો ગુનો છે ને માફ કરજો, આની ભૂલ છે જાતિ કરજો, તો ઘણી વાર તમે કહેશો ભલે જવા દો. પણ કોઈના તરફ રાગ હોય તો તમે રાગ નહીં છોડી શકો. એટલે રાગ છોડવો છે ને એ અતિ મુશ્કેલ છે, પદાર્થ છોડવા પહેલા છે. કેવી રીતે? જેને દાખલો આપણને આપે છે દિગંબર સંપ્રદાયમાં, એમાં તમે કદાચ સાંભળ્યો પણ હોય કે એક છોકરીને એક છોકરા સાથે લવ હતો, ને એના મા બાપે કીધું કે મારે એની સાથે લગ્ન કરવા છે. તો મા બાપે કીધું કે અમે તારા લગ્ન તો કરી આપીએ, પણ તારી એક્ઝામ પેલા પાસ કરવી પડે. તારી અત્યારે છેલ્લું વર્ષ છે, તું સારી રીતે પાસ થઈ જાય ત્યાર પછી એને તારા લગ્ન કરી આપશું. તો પેલી કે ભલે હું સારી રીતે પાસ થઈને બતાવીશ. તો કે પણ અમને તારામાં જરાય વિશ્વાસ નથી, એટલે અમે તારી સાથે શરત કરીએ છીએ કે તારે આજથી હવે એક્ઝામ પૂરી ન થાય ત્યાં સુધી પેલા બોયને તારે મળવાનું નહીં. તો છોકરીએ તરત જ કબૂલ કરી દીધું કે હું એને નહીં મળું. પછી એને કીધું કે તારે મળવાનું રૂબરૂ તો નહીં, પણ વચનથી પણ ફોન વગેરેથી પણ વાત નહીં કરવાની. તો પણ છોકરીએ કીધું કે હું કરીશ. પછી કે તારે એનો વિચાર પણ નહીં કરવાનો. શું કીધું એને? એ પોસિબલ નહીં કરે. અને એનાથી આગળ કદાચ વિચાર ના કરો પણ એના પ્રશ્નો રાગ છોડી દે તો એ તો ઇમ્પોસિબલ. એટલે જુઓ, ખરેખર જેના પ્રત્યે રાગ છે કે જેના પ્રત્યે દ્વેષ છે એ ભાવ બહુ જ ઊંડો ઉતરેલો છે. આમ તો બે એક ટીકાની બે બાજુ જેવું છે, પણ મુખ્યત્વે રાગને એટલા માટે અપાય છે કે ખરેખર આપણને ગમતું છે ને એને અણગમતું કરવું બહુ ડિફિકલ્ટ છે. કોઈ કહે ને કે આનો તારે રાગ પછીથી એનો રાગ જ નથી કરવાનો, તો અંદરમાં આપણે કહીએ કે એ ગમે છે તો ગમે છે, વોટ્સ રોંગ? ઘણા કહે છે મને કરવું નથી ભાવતું, મને ગળ્યું ભાવે છે. તો મને ગળ્યું ભાવે છે એમાં શું રોંગ છે? એમાં શું રોંગ છે? કે ગળ્યું ભાવે છે એમાં શું રોંગ છે? હે, ગળ્યું ભાવશે એટલે ગળ્યું ભાવશે એટલે ગળ્યા સિવાયના બધા તરફ કરે અણગમો થશે. વાંધો ક્યાં છે? કે ગળ્યા સિવાયનું જેટલું પણ સ્વીટ નથી એ બધા તરફ તને અણગમો થશે. એટલે ગળ્યા તરફનો રાગ છૂટી ગયો ને તો તું ન્યુટ્રલ થઈ ગયો. આપણે ન્યુટ્રલ થઈ જાય કે મને કાંઈ ગમતું છે જ નહીં તો પછી અણગમતું ક્યાંથી? એટલે વેરી ઇઝી વે એ છે કે આપણે રાગ છોડવાનો પ્રયત્ન કરવો. એટલે ભગવાને અણગમતું કરે એમ નથી કીધું, પણ પેલા તો આખરી ધ્યેય તો આપણું છે ગમતા પણ કે અણગમતા પણ છોડવાનું. પણ કેવી રીતે છોડવું? તો કે ગમતા ને કરવાનું બંધ કર અને અણગમતા ને છોડવાનું બંધ કર. અણગમતું કર એવું જરૂરી નથી, પણ અણગમતા ને છોડવું બંધ કર દે. તારા ભાણામાં આવ્યું તો તારે એને સ્વીકાર કરી લેવો, ગમતું આવ્યું તો એને તારે સ્વીકાર કરવાની ઉતાવળ ન કરવી. એટલે આપણા જીવનની અંદર આપણે જન્મ્યા ને ત્યારથી આજ સુધી આપણે રાગ નો રાગ પાઇલપ કર્યો અને દ્વેષ નો દ્વેષ પાઇલપ કર્યો. શું નાના હતા ત્યારે કેટલીક વસ્તુ ગમતી હતી, કેટલીક વસ્તુ નહોતી ગમતી. તો આપણે કહે કે મને તો નાની હતી ને ત્યારે આ નહોતું ગમતું, હવે તો જય નથી. તેનો શું કર્યો કે આપણે મોટા થયા તો આપણો રાગ અને દ્વેષ જ મોટા થયા. આપણે મોટા થયા તો આપણો રાગ અને દ્વેષ મોટા થઈ ગયા. ત્યારે જ્ઞાની કહે છે કે માણસ નેચર થાય ને તેના રાગ અને દ્વેષ બે માઇલ્ડ થાય. આજે પેલા ગમે ત્યાં જતા ને બેન તો મોટે ભાગે તકલીફ ન પડશે. બાળકોને તમે ક્યાંય પણ લઈ જાઓ એ રિએક્શન બહુ ઓછા આપશે. અને રેતીમાં લઈ જાઓ રેતી રમવા મળશે, પાણીમાં લઈ જાઓ પાણી રમવા મળશે. એને જ્યાં પણ લઈ જાઓ ત્યાં વધારે આસાનીથી એડજસ્ટ થઈ જશે. ત્યારે આપણે સ્ટાન્ડર્ડ લઈને જાઓ કે મને આયા મજા ન આવે. પેલા જઈને જોતો ખરા કે તને મજા આવે છે કે નહીં. પણ આપણા માઇન્ડમાં તો ઘણી વાર પતિ પત્ની વચ્ચે સંમત થતો હોય ને, એટલે વિવાદ કર્યો કે સંમત કર્યો એમનો છે. મોટે ભાગે વિવાદ હોય. પર્યુષણ એટલે આપણે પહેલે દિવસે કીધું ને, સ્વાદ અને વિવાદ છોડવાનો અવસર. તપ વડે સ્વાદ છોડવાનો અને ક્ષમા વડે વિવાદ છોડવાનો. આ બે ઉપર જીત થઈ ગઈ ને, સ્વાદ અને વિવાદ ઉપર, તો ત્રીજું કશું કરવા જેવું રહેતું નથી. પણ કહેવાની વાત એ છે કે અહીંયાથી તમે ઇન્ડિયા જાઓ અને ત્યાં પેલા શરૂઆતમાં બાથરૂમો ભીના રહેતા, બરાબર છે? કારણ કે બાથરૂમમાં કપડાં ધોવાતા હોય, બીજી બધી વસ્તુઓ પણ, નાના ઘર હોય તો બધું થતું હોય. એટલે અમેરિકા ક્યારે ને પેલી ફરિયાદ ઈ કરે કે અહીંયા બાથરૂમ શું હોય છે, પીડા હોય છે. બાળક છે ને એ પેલે દિવસે પગ ઊંચો ઊંચો રાખશે, જરા પગ મૂકીને લઈ લેશે, કારણ કે એને ભીના જ લાગશે. પણ બે દિવસ જશે ને બેન, એ પાણીના છટફરિયા બોલાવશે. પણ મા બાપ છે ને એ મનમાંથી છટફરિયા નહીં બોલાવી શકે. એ આવશે ત્યાં સુધી કહેશે બાથરૂમ ભીના, બાથરૂમ ભીના, બાથરૂમ ભીના. કારણ કે એને સાંભળ બનતું કે બાથરૂમ સુધી શુદ્ધિ કાચ. ત્યારે બાળકને એવું નતું, એને બરાબર છે કે પગ ભીનો લાગે તો એ પગ ભરને માટે ઉપાડ્યું, તો એને મેન્ટલ સ્ટાન્ડર્ડ ન હોય. ત્યારે આપણે શું હોય છે તો જ્ઞાની કહે છે કે જે જીવ અજ્ઞાન છે કે બાળ દશામાં છે એને મેન્ટલ સ્ટાન્ડર્ડ હોય. જેવો મેચ્યોર થાય ને મેન્ટલ સ્ટાન્ડર્ડ છોડી દેવાય. આ તપ બીજું કશું નથી. આજે આપણે પર્વાધિકાર પર્વ પર્યુષણના પાંચમા દિવસ આવ્યા ને, બરાબર છે ને કાઉન્ટિંગ? હા, એટલે પાંચમા દિવસ ને આપણે આજે ગણશું તપ માટેનો દિવસ. એટલે દિવસ તો બધા સરખા છે, બધામાં બધું કરવાનું છે, પણ પાંચ કર્તવ્ય છે બતાવીએ છીએ ને, એમાં એક કર્તવ્ય અથમ તપ અથવા તો તપશ્ચર્યા એવા શબ્દથી બતાવી. અથમ તપ એટલા માટે શબ્દ મૂક્યો, એની સાથે કથાઓ જોડાયેલી છે કે બાળકને આવી રીતે અથમ નું જ્યાં સ્મરણ થઈ આવ્યું હતું ગર્ભમાંથી, જેને ત્યાં અથમ કરવાની ભાવના હતી અને એનું મૃત્યુ થયું, એટલે એને માતાનું દૂધ પીતા પીતા અથમ નું સ્મરણ થઈ આવ્યું હતું, એની સાથે કથા જોડાયેલી છે. પણ જ્ઞાની એમ કીધું છે કે જ્ઞાન દર્શન ચારિત્ર નું તપ, આ ચારેય વસ્તુ આત્માના માટે મોક્ષ માર્ગમાં સહાયક પરિબળો છે. એટલે આપણે જ્ઞાન કરીએ, એની શ્રદ્ધા કરીએ, અને શ્રદ્ધા કર્યા પછી એનું આચરણ કરીએ, એટલે આપણે તપના માર્ગ માટે ભૂમિકા તૈયાર થઈ કહેવાય. જ્ઞાન દર્શન ચારિત્ર વડે શું થાય છે કે આપણા તપ માટેનો ગ્રાઉન્ડ તૈયાર થાય. મકાન ચણવું હોય તો પાયો નાખ્યા પછી પ્લિન્થ નીકળે, પછી એના ઉપર મકાન ચડાય. ધારો કે પાયો નાખ્યા પછી લેવલ બરાબર ન કર્યું હોય અને સીધે સીધું મકાન ચણવા માંડ્યું હોય તે મકાનની મજબૂતી રહેતી નથી. એમ જ્ઞાન દર્શન ચારિત્રના પાયા અને પ્લિન્થ વગર તપની ઇમારત ખડભડી જાય છે. એટલે ખાલી તપ હોય પણ સમજણ વિનાનું હોય તેને શું કહેવાય? બાલ તપ કહેવાય, અથવા તો અકામ નિર્જરા કહેવાય. તેવી રીતે કમઠ નામનો યોગી જે પાર્શ્વનાથ ભગવાનના કાળમાં તપ તપતો હતો, તેનું તપ શેને માટે હતું? તો કે એને કંઈક સિદ્ધિઓ પ્રાપ્ત કરવી હતી. મોટાભાગના તપોમાં તપ વડે કંઈક સિદ્ધિ પ્રાપ્ત થાય, કોઈને લબ્ધિ પ્રાપ્ત થાય, એટલે કોઈને ઉડવાની, આપણે માણસ સામાન્ય રીતે ઉડી ન શકે પણ તપ વડે એવી લબ્ધિ પ્રગટ થાય કે શું કરી શકે? હવામાં ઉડી શકે, પાણી ઉપર ચાલી શકે. આવી બધી સોનાને બનાવવા માટે સામાન્ય રીતે કેમિકલ પ્રોસેસ હોય, પણ કેટલાકને એવી લબ્ધિ પ્રગટ થાય કે જેના કારણે એ સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરે. એટલે લોઢાને પણ શું કરી શકે? જેને સ્પર્શે ને એને સુવર્ણમાં કન્વર્ટ કરી શકે. તો આવી બધી લબ્ધિઓ માટે પણ જીવ તપ કરી નાખે. પણ આ બધું મળ્યું કદાચ, આ લબ્ધિ પ્રગટ થઈ ગઈ, કોઈને વચન સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય કે બોલે એ બધું થાય. પણ એ બોલે એ બધું થાય એમાં એના આત્માનું શું કર્યું? કોઈ એવી સિદ્ધિ પ્રાપ્ત કરી કે હું બોલું કે મારે મોક્ષમાં જવું છે અને મારો મોક્ષ થઈ જાય? ન મળે. નાની કે છે એ મળે, પણ કેવી રીતે? કે પરમાત્મા એ બતાવેલા માર્ગે એ જ તપ વડે કર્મક્ષય કરવા માંડીએ. એટલે કર્મક્ષય થી મોક્ષ થયો, બોલવાથી મોક્ષ નથી. એટલે આવી કોઈ વિધિ સિદ્ધિ લબ્ધિના કારણે જેને તપ કર્યું હોય એ તપ બાલ તપ છે. કમર સુકામ તપ કરતો હતો કે એને લબ્ધિ પ્રાપ્ત કરવી હતી, તેને કારણે પંચાગ્નિ તપતો હતો, એટલે ત્યાં ઉપવાસ પણ કરે, માખમંડ ના તપસ્કરણ કરે અને ફરતો અગ્નિ ચલાવે. એ અગ્નિ ની જ્વાળાઓ વચ્ચે બેસે, જેથી કરીને તાપ પણ લાગે, એટલે એને કાય ક્લેશ કહેવાય. કાયાને ગમે એટલું કષ્ટ આપે. કેટલા બધા યોગીઓ ઊંધે મસ્તકે લટકે, ચાર ની ડાળી હોય એમાં પગ ભેરવી દે, અહીંયા ગોઠણ થી પગ વાળી અને ડાળીમાં લટકે અને હાથ નીચા રાખે, માત્ર વાયુનું ભક્ષણ કરે, એટલે શું હવા ઉપર જીવે, અને એવા મહિનાઓના મહિના દિવસોના દિવસો તપ કરે, એટલે એના કારણે કોઈ દેવતા પ્રસન્ન થાય, કોઈ દેવતા પ્રગટ થાય, અને એનું દેવતાનું આશ્રય, દેવતાનું નામ લઈને, દેવતાની આરાધના કરીને એને આ તપ શરૂ કર્યું કે તમે પ્રગટ નહીં થાવ ત્યાં સુધી હું શું કરીશ, આ તપ ચાલુ રાખીશ. એટલે જયારે એની લગભગ મૃત્યુ જેવી અવસ્થા નજીક આવવા માંડે, એના કારણે એના વાઇબ્રેશન વધી જાય અને પેલા દેવતાનું આસન પણ ચલિત થાય, એટલે દેવતા ઉપયોગ મૂકે, ત્યાં મને બોલાવે છે, એને કશુંક મર્યાદા થી જોઈ છે, અને દેવતા પ્રગટ પણ થાય અને કદાચ આવીને એમ કે તથાસ્તુ, તારી ઈચ્છા પૂરી થાય, કારણ કે તે એટલું તપ કરી છે કે હું તારા ઉપર પ્રસન્ન છું, તો કે હું જે બોલું એ થઈ જાય. તો એને કાનમાં કહી દે, જે થવાનું હોય ને એવું કાનમાં કહી દે, એટલે એ બોલે એ થયું કહેવાય. હકીકતમાં જે થવાનું છે એ બોલાવે એના મુખેથી, પણ એના વડે કદાચ કોઈનું કશો લાભનું કારણ બને, પણ એના આત્માને શું લાભ મળે, કશો લાભ ન મળે. એટલે મેં તમે અનંત ભૂતકાળમાં અનંત વખત આવી અકામ નિદ્રા કરીને કસાય મોક્ષના લક્ષ્ય વિના, કાં તો જગતની પ્રસિદ્ધિ માટે, કાં તો લાંબુ જીવવા માટે, અને કાં તો કોઈ વસ્તુની આવી સિદ્ધિની પ્રાપ્તિ માટે, આવા ઘણા કારણોસર આપણે તપ કર્યા, પણ આપણે એકાંત મોક્ષ નિદ્રા માટે જે તપ નથી કરી એનો માર્ગ આપણને પરમાત્મા બતાવે છે. એ કમસ ને પણ આવું તપ તપવા છતાં અંદરનો જે રાગ દ્વેષનો અનુબંધ હતો એ ઘટ્યો નતો. એટલે પાર્શ્વનાથ ભગવાને જયારે નાગ નાગિનીને લાકડામાં બળતા જોયા, એની પાસે અવધિજ્ઞાન હોય, તીર્થંકર જન્મે ને તો જન્મતાની સાથે અવધિજ્ઞાન લઈને આવે, એટલે આવા અવધિજ્ઞાન ના બળે એને દેખાઈ ગયું કે આ લાકડામાં તો રાજકુમાર હતા, એકદમ ઇનોસન્ટ. બીજી દુનિયાદારીની પણ એને ખબર નહોતી, પણ એક વાર ઝરૂખામાં ઉભા છે અને સામે આ સાધુને જોવા માટે, સાધુના દર્શન કરવા માટે હજારો લોકોની ભીડ થઈ છે, તો આને પણ જિજ્ઞાસા થાય શું છે. ઊંચા મહેલની અટારી હતી, એને દેખાય છે કે આમાં તો ફરતે આગ છે, એમાં વચ્ચે સાધુ બેઠા છે અને આગની અંદર લાકડામાં નાગ નાગણી ફસાઈ જાય છે. હવે આ છેડેથી આગ લાગી ગઈ છે, ત્યાં ફાટ હતી, એમાંથી નાગ નાગણી ઘૂસી ગયા, પણ નાગ લાકડું પોલું હતું ને બીજો છેડો તો બંધ હતો, કે જ્યાંથી નીકળી શકાય એવું નહોતું. એકદમ એનું હૃદય જરૂર છે અને એકદમ એને બૂમ પાડી, એ બે સૈનિકો જોયા. શર્માઓ રાજકુમાર હોય, દરેક શિવશંકર ક્ષત્રિય કુળમાં હોય, તો એને હુકમ કર્યો કે સામે પેલી આગ લાગેલી છે જે એક સાધુની આજુબાજુમાં, એમાંથી આ લાકડું ખેંચી કાઢે અને લાકડાને તરત જ તોડી નાખ, કારણ કે અંદર એક નાગ નાગણી બળી ગયા છે. એટલે વિચાર કરો, અંદર નાગ નાગણી હોય, અહીંથી આગ લાગી ગઈ હોય, અંદર થોડી થોડી આગની જ્વાળા જાતી હોય, એ વખતે કેવા તાપથી એ નાગ નાગણી બળતા હોય, પેલો સૈનિક દોડ્યો, એકદમ લાકડું ખેંચ્યું અને લાકડાને તોડ્યું, તોડ્યું એટલે અડધા બળેલા નાગ નાગણી તરફડતા તરફડતા બહાર નીકળ્યા. એ વખતે કાંતિનાથ પણ એની પાછળ પાછળ ગયા હતા અને એને તરત ત્યાં ને ત્યાં નમસ્કાર મંત્ર સંભળાવ્યો, નૌકાર મંત્ર સંભળાવ્યો, અને નાગ નાગરીના પૂર્વના પુણ્ય એટલા સારા હતા કે એને આ કાનમાં શબ્દ પડતાની સાથે એને પણ પૂર્વનું જ્ઞાન જાગૃત થયું, એટલે કે જાતિ પણ જ્ઞાન થયું. આવું મેં ક્યાંક સાંભળ્યું છે, આવું મેં ક્યાંક સાંભળ્યું છે, આવો ઉહાપોહ કહેવાય, ઉહ અપોહ. જ્યારે તમે મતિશ્રુત જ્ઞાનનો વિષય જો તત્વા સૂત્રમાં ભણો ને, તેમાં આવે કે કોઈ પણ વસ્તુ આપણા કાનમાં પડે ને, તરત જ આપે છે કે આવું તમે કોકનો અવાજ કેવી રીતે ઓળખો છો, આજે તમને ફોન આવે અને તરત તમે બોલો, હા બોલો ભાઈ કોનો અવાજ હતો, તો આપણે તરત જ કહીએ ને આ કાકાનો ફોન હતો, કા બેનનો ફોન હતો, કા ભાઈનો ફોન હતો. કેવી રીતે કે મગજ તરત જ વિચારે કે આવું મેં પેલા ક્યાંક સાંભળ્યું છે અને આનો અવાજ હતો, એટલે વેરી હાઈ કે ના એ અવાજ તો મનોજભાઈ નો જ હતો, અને આપણે તરત જ બોલીએ કે હા બોલો મનોજભાઈ, તો એ કેવી રીતે યાદ આવ્યું કે આપણા મગજે એક પછી એક સ્ટેપ એના ગણ્યા. એવી જ રીતે જાતિ સ્મરણ છે કે કોઈ નિમિત્ત મળે, કોઈ વસ્તુ સામે આવે, દેખવાની વસ્તુ, સાંભળવાની વસ્તુ, સ્પર્શવાની વસ્તુ અને મનમાં ઉહાપોહ થાય કે આવું મેં ક્યાંક સાંભળ્યું છે, એના ઉપર એકાગ્ર થાય. એકાગ્ર થાય એટલે પૂર્વના ભોગો દેખાવા મળે. એટલે મતિ સુખનો જ વિષય છે, એમાં કોઈ અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન કે એવું જ્ઞાન નથી. જાતિ સ્મરણ એ મતિની નિર્મળતા બતાવે છે. મન અને મતિ સુખ, બુદ્ધિ અને ઇન્દ્રિયો વડે જે આપણે જ્ઞાન કર્યું છે એની જે ઇમ્પ્રેશન છે, એ ઇમ્પ્રેશન જેટલી ક્લિયર થતી જાય એટલા ભોગોનું આપણને સંગની પણ હોય, એટલે મન હોય એટલા ભોગનું જ્ઞાન થાય. પણ એના કારણે નાગનાગણીના કાનમાં આ શબ્દોએ શુભ ભાવ કર્યો અને એ સારા ભાવમાં બંને કાળધર્મ પામ્યા, એટલે શું થઈ ગયા, દેવ દેવી. પણ એને લાભ મળ્યો એ પોતાના જ્ઞાન નો મળ્યો, પણ પેલા કમઠને શું મળ્યું આટલું તપ કરવા છતાં. બેન લોકો એની નિંદા કરવા માંડ્યા કે આ નાગ નાગણી ને બાળી નાખો, આ લાકડા ની અંદર આવું પંચેન્દ્રિય ત્રસ કઈ નહીં, મૃત્યુ થઈ શકે તો આટલા લાકડામાં તો ન જાણે કેટલા જીવ હશે, કેટલા જીવ રહ્યા પ્રેમી પણ હોય ને. એ લોકો અંદર અંદર શું કરવા માંડ્યા, આ કમઠ ની અક્ષિરતી કરવા માંડ્યા અને એના કારણે એકદમ નારાજ થઈ ગયો. એકદમ એને ગુસ્સો આવ્યો. કોના ઉપર ગુસ્સો આવે, પાર્શ્વ ઉપર. કારણ કે પાર્શ્વ તો મારે આ લાકડું તોડાવ્યું છે, એટલે કે આ જગતમાં ભજનામી કરનારો કોઈ હોય તો પેલો પાર્શ્વ કુમાર છે. એ આવેશમાં આવેશમાં તપ તો પૂરું કર્યું, પછી આયુષ્ય પણ પૂરું થાય અને આયુષ્ય પૂરું કર્યા પછી એ આવા બાળ તપને કારણે આવા જીવો વૈમાનિક દેવમાં ન જાય, કાં તો ભવનપતિમાં જાય કાં વ્યાન વ્યંતરમાં જાય. એની ગતિ ઊંચા દેવલોકની ન થાય અને ત્યાં જેવું એને અવધિ જ્ઞાન થાય, દેવતા જન્મે ને ઈજ પડે. જન્મ શબ્દ સામાન્ય રીતે મનુષ્ય ને સિરિયસ માટે વપરાય, ત્યાં ગર્ભમાંથી કે ઈંડામાંથી કેવી રીતે જન્મ નથી, ત્યાં ઉપવાસ કહેવાય. ઉપવાસ એટલે આ દેવશૈયા છે, એ દેવશૈયા ઉપર જેમ આપણે રોટલી તમે તાવડીમાં મૂકો અને એ રોટલી એની મેળાએ ફૂલે છે ને, એવી રીતે અચાનક દેવશૈયા એની ઉપર વસ્ત્ર ઢાંકેલું હોય, દૈવી વસ્ત્ર, એ ફૂલી જાય. એટલે દેવી દેવતાઓ એકદમ આવીને જોયું કે કોણ એમાં ઉત્પન્ન થયું છે, તો સૈયા ઉપરથી કપડું ખસેડે તો નીચે કોણ હોય, આપણો 32 વર્ષનો યુવાન હોય, એવી યુવાની વાળો કોઈ તેજસ્વી સ્ત્રી કે પુરુષનો જન્મ એ થાય, પણ એને ઉપપાત કહેવાય, એટલે ઉત્પન્ન થવું. પણ આવો ઉત્પાત મેને તમે પણ ઉપપાત, આપણે અનંત વખત આપણે દેવલોકમાં પણ જન્મ્યા છીએ, પણ દેવલોકમાં ગયા પછી આપણને તરત જાતિ સ્વર જ્ઞાન થાય અને જાતિ સ્વરના જ્ઞાનમાં આપણે દેખીએ કે હું ક્યાંથી આવ્યો. સૌથી પહેલો વિચાર થઈ જાય ને, આજે આપણે અહીંયાથી જતા હોય અને કદાચ કોઈ કારણસર આપણે બેહોશ થઈ ગયા અને આપણને કોઈ બીજી જગ્યાએ હોસ્પિટલમાં કે ક્યાંય લઈ ગયા, પછી અચાનક આપણને ભાન આવે તો આપણે પહેલું વિચારીએ આ હું ક્યાં, પછી આપણે વિચારીએ છેલ્લે હું ક્યાં હતો, ઘરેથી નીકળ્યો રસ્તામાં હતો, હવે અહીં ક્યાં છે, તો ખબર પડે કે આ તો હું હોસ્પિટલમાં છું. અને ત્યાં છેલ્લું એને ભાન થાય કે હું છેલ્લે ક્યાં હતો, તો કે હું ઘરમાંથી દરવાજા સુધી પહોંચ્યો હતો. એવી રીતે દેવતાને પણ અવધિ જ્ઞાનમાં દેખાય કે છેલ્લે હું ક્યાં હતો. અને પછી પાર્શ્વમાં જઈએ કે જીવનમાં શું 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 બન્યું હતું, એને રિલેટેડ બધું એને દેખાવા માંડે. હવે એ વખતે અજ્ઞાની જીવને વિચાર આવે કે મારા આ અપયશનો નિમિત્ત પેલો પાર્શ્વ કુમાર હતો. જો અત્યારે બધા કહે છે ને ભાઈ કે આપણને આ પાર્શ્વ અને ભવિષ્ય દેખાતા હોત ને તો આપણે પાપ કરતા હતા, ઘણા કહીએ આપણને ખબર પડે ને કે આ ક્યાં કર્મનું ફળ છે, તો આપણે એને એને કારણે આપણે એને ક્ષમા આપી શકીએ. આ ભગવાન દેખાવા તદ્દન ખોટું, ક્ષમા આપવા માટે પાર્શ્વ દેખાવો બિલકુલ જરૂરી નથી. એના માટે જરૂરી એ છે કે તારા હૃદયમાં ક્ષમા ભાવ હોય, નહીં તો કમટને દેખાણું કે મારું મૃત્યુ થયું ત્યારે એક નાગ નાગણીને બળતા વળતા આ પાર્શ્વ કુમારે બચાવ્યા, એના કારણે મારો અપયશ થયેલો, એને કેવી રીતે લીધો, એને મારો અપયશ થયો હતો, મેં ભૂલ કરી કેમ ના લીધું. જો આપણામાં જ્યાં સુધી એકરાર નહીં હોય, આપણામાં જ્યાં સુધી સમજણ નહીં હોય, ત્યાં સુધી આપણે કરેલી ભૂલ દેખાશે ને કદાચ ભૂતકાળની, તો પણ આપણે ત્યારે ભૂલને જસ્ટિફાય કરવાના. વર્તમાનમાં કરીએ જ છીએ ને, આપણે ગઈકાલ કરેલી ભૂલ હોય આજે આપણને કોઈ યાદ દેવડાવે એ કાલ તમે આ ગુસ્સામાં ખોટી કરી નાખ્યું, તમારે બધાની વચ્ચે આવો ગુસ્સો નહોતો કરવો, તો આપણે શું કહીએ, એ મને કેવું કીધું હતું, પછી ગુસ્સો આવે કે ના આવે, લગતા બેન આવે ને ગુસ્સો, આપણે શું કહીએ, એને મને કેવું કીધું હતું, આ જગ્યાએ મારી જગ્યાએ તમે હો તો તમે શું કરો? આપડે કઈ હું તો આવી ગયો તો બહુ ગમે. આપણને કોઈ પૂછે ને આપડે જોઈને જસ્ટિફાય કરીએ ને તો દોસ્તી જાય, નહીતર ક્યાં સેવા જેવી નથી. મને સમજતા જ નથી. શું કે મને સમજતા જ નથી. સમજતા એટલે તું આપડી આમાં આ પૂરા, એટલે આપણે બદલવા નથી તૈયાર. તો અહીંયા સમથે પણ ભૂતકાળ જોયો તો એને શું કર્યું? પાર્શ્વનાથ ભગવાન નું વેર બાંધ્યું. વેર હતું એ વેર લંબાવ્યું, આવીને ભગવાન ને ઉપસર્ગ આપ્યો. પેલું કામ કર્યું દેવલોક માં આવીને કે ભગવાન ને એટલે પાર્શ્વનાથ ને સીધા દોર કરો. જો આપણા હાથમાં તાકાત આવી ગઈ ને તો આપણે કોને કોને સીધા દોર કરવા છે વિચાર કરજો. આ કેટલું ખતરનાક શસ્ત્ર છે તપ. એના વડે કશું પ્રાપ્ત થઈ જાય એ જ્ઞાની કે છે તપ કહેવાતું જ નથી. આ તો બાય પ્રોડક્ટ છે બધી તપની. તપની મેઇન પ્રોડક્ટ શું હોવી જોઈએ? કર્મની નિર્જરા, અશુભ કર્મનો નાશ, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, આના વડે આપણે વશ થઈને અનંત અનંત પાછી આપણે ભોજન કરીને, રાત કરીને, ભયભીત થઈને, પરિગ્રહ કરીને, સેક્સ કરીને અનંત કર્મો બાંધ્યા છે. આ બધા કર્મો આપણા શું થઈ જવા જોઈએ? તપથી નિર્જરી જવા જોઈએ. એટલે હવે આપણે જે તપ તરફ જઈ રહ્યા છીએ એ ભગવાન મહાવીર ના માર્ગ નું તપ છે. અને આ તપ માટે ભગવાને તો એક જ શબ્દ વાપર્યો છે, ઈચ્છા નિરોધ મહાતપ. શું કીધું છે? ભગવાન ને પૂછ્યું, ભગવાન તપ કોને કહે? તો ભગવાન નો જવાબ શું હતો બેન? હમણાં તમે પૂછ્યું ને કે દ્વેષ નો દ્વેષ ઘટાડવાનો અને રાગ નો રાગ ઘટાડવાનો. એટલે તપ નું મુખ્ય કામ એ છે કે પદાર્થ તરફ ની આપણી જે આસક્તિ છે, રાગ છે, એને ઘટાડવો. એટલે કે ઈચ્છા નો નિરોધ કરવો. ઈચ્છા જાગી અને વશ ન થવું. આજે મેં જયારે પહેલી વખત આ શબ્દ સાંભળવા માંડ્યો તમને કે ઈચ્છા નિરોધ એટલે મહાતપ, તો મને વિચાર આવતો હતો કે અત્યારે મને બહાર જવાનું મન થયું છે અને હું ન જાઉં તો એમાં શું મારું તપ થયું? પછી ગુરુએ સમજાવ્યું કે તમે બહાર જા તો તમે ચાલી આવો કે ના ચાલી આવો? ચાલી આવો તો વાયુ કઈ ના જીવ મર્યા હોત કે ના મર્યા હોત? બહાર શા માટે નીકળવાના હતા? તો આપણે તો નાના હોય તો આપણને શું આપણી ફ્રેન્ડ ને મળવા જવાનું હોય, કઈ શોપિંગ કરવા જવું હોય, કઈ કોઈને કરવા માટે કોઈ આવી વજહથી આપણે બહાર નીકળતા? તો કે એમાં તમને કર્મ વધારે બંધાત કે કર્મ છૂટક? આપણી જીવનની કોઈ પણ ઈચ્છા ભૌતિક જગતની, બાહ્ય જગતની, એ એવી નથી કે જે કર્મ બંધ નું કારણ ન હોય. એટલે જે પણ ઈચ્છા થાય એ ઈચ્છાને તું શું કર? એ પડને માટે રોકી, એ રોકાયેલી પડ છે ને એમાં અનંતાકર્મ ખરી, અનંતાકર્મ ખરી જાય. એના ભગવાને ઈચ્છા રોકવાના આપણને 12 તરીકા, 12 રીત બતાવી. એટલે 12 પ્રકારનું તપ કીધું. આપણે ઈચ્છાને રોકવી તો કેવી રીતે રોકવી? તો ભગવાને એનું કારણ બતાવ્યું બેન કે જયારે પણ આપણને ઈચ્છા જાગે છે ને ત્યારે એની અંદરમાં આ ચાર સંજ્ઞા કા ચાર કસાય એની પ્રેરણા છે. કા આહાર સંજ્ઞા, કા ભય સંજ્ઞા, કા મૈથુન સંજ્ઞા, કા પરિગ્રહ સંજ્ઞા, કા ક્રોધ, કા માન, કા માયા, કા લોભ, આના કારણે જ આપણને ઈચ્છા થાય છે. જો ઈચ્છા ન હોય ને તો જ્ઞાની કે છે તારે કશું કરવા પણ જ નથી. એટલે આવા કારણોથી પ્રગટ થતી ઈચ્છા, ઈચ્છા નિરોધ મહાતપ. એટલે આ તપ નું કારણ શું? તો કે આ તપમાં હંમેશા મોટે ભાગે શરીર કારણ બને છે. તપમાં શરીર કારણ બને છે ને, અને ઈચ્છામાં પણ સાધન શું છે? શરીર. એટલે આપણે જે કર્મ બાંધ્યા એ શરીર વડે બાંધ્યા છે, ભલે મન વડે બાંધ્યા, વચન વડે બાંધ્યા, કાયા વડે બાંધ્યા, પણ બાહ્ય રીતે વ્યવહાર જગતમાં વધુમાં વધુ કર્મ આપણે શરીર વડે બાંધીએ છીએ. ધારો કે મનમાં ઈચ્છા થઈ કોઈ સ્ત્રીને લગ્ન કરવાની કે પુરુષને, તેની ઈચ્છા ભલે મનમાં જાગી, પણ લગ્ન જીવનનો ભોગવટો એને શરીર વડે કર્યો કે ખાલી મન વડે કર્યો? ભોજનની ઈચ્છા થઈ એ મનમાં થઈ, પણ ભોજનનો કાર્ય શરીરે કર્યું કે ખાલી મને કર્યું? શરીરે કર્યું ને. એટલે બધાની ઈચ્છા પૂર્તિ કરવામાં આપણું શરીર મુખ્યત્વે કારણભૂત બને છે. એટલે આ શરીર જયારે આપણે ઘી તપાવવું હોય, ઘી ગરમ કરવું હોય, અને આપણા બરણીમાં હોય કે બોટલમાં હોય કે તપેલીમાં હોય, તો ઘી ગરમ સીધું થાય કે તપેલી ગરમ કરવી પડે? તપેલી ગરમ કરવી પડે એમ આત્મા શરીર સાથે જોડાયેલો છે. એટલે આત્માને આપણે તપાવીને અંદરથી કર્મ ને ખંખેરવા છે તો પણ શરીર વડે કર્મ માંડ્યા તો આ શરીર તપાવવું પડે. એટલે હિંસાસન માં કાયા નું તપ આપણને બધાને મુખ્ય દેખાય છે. ઘણા લોકો કહે છે કે આ તો લાંઘણ છે, આ તો બાહ્ય તપ છે, આ તો દ્રવ્ય તપ છે. તો જ્ઞાની કહે છે કે જો ખરેખર લાંઘણ હોત, ખરેખર દ્રવ્ય તપ હોય, જો ખરેખર બાહ્ય તપ હોત તો પરમાત્મા ના માર્ગ ના એક થી એક સાધુ ભગવંત હોય. કેટલા નો આગમ માં ઉલ્લેખ છે એ બધા કોઈ ને કોઈ તપ કર્યા છે. જેવો સંયમ લીધો, દીક્ષા લીધી, બીજા જ દિવસ થી સન્નાજી જુઓ, શાલીભદ્ર જુઓ, ગૌતમ ગંધર આદિ બધા જ ગંધરો જુઓ, કેટલા મુનિવરો દીક્ષા લીધી, એ બધા કર્મ ખપાવવાનો સૌથી મોટામાં મોટો પ્રયોગ તપ વડે કર્યો. કેવી રીતે? તો કે આપણી પાસે ઘર છે, આપણે એને તોડવું છે અને ઘર તોડવા માટે આપણે હથેળીઓ હથોડી લઈને બેઠા છે. આખી આ મકાન આપણને કે આ તમને હથોડી આપું, તમે તોડી નાખો. અહીંયા તો મોટા ભાગના ઘર લાકડા ના કરવત આપે ને ચાર લાકડા ને બધાને તમે તોડી નાખો તો આપણને કેટલા દિવસ લાગે આ ઘર તોડતા. પણ એ જગ્યાએ તમને બુલડોઝર આપે તો ઘર કેટલી વાર માં તૂટી જાય? સમયમાં કેટલો ફેર પડે? તપાસ પડે ને. તેવી રીતે જ્ઞાની કે છે તપ એવું એક બુલડોઝર છે કે જેમ કે આપણે મીણબત્તીઓ જલાવી, 100 મીણબત્તી જલાવી તો ઉપરની વસ્તુને ઉકાળવામાં આ 100 મીણબત્તી સફળ નહીં થાય. કારણ કે ઉકાળવા માટે મેલ્ટિંગ પોઈન્ટ છે અને મીણબત્તીની તાકાત નથી, તેમાંથી મેલ્ટિંગ પોઈન્ટ ક્રિએટ કરે. તેની જગ્યાએ શું જોઈએ? પથ્થી જોઈએ. એમ આપણા બીજા બધા પ્રકારો છે ને તપના, એ સાધન વડે કર્મ ખપે છે જરૂર, પણ એની પ્રમાણમાં ખપાવવાની શક્તિ માઇન્ડ છે એટલે મંદ છે. પણ જયારે આત્મા મન વચન કાયાના યોગથી અનહારી તરફ એટલે આત્મા તરફ, આત્મા કેવો છે? અનહારી. એમાં આપણને રોજે રોજ શરીરને જેની ડિમાન્ડ થાય એ આહાર છે. જો આ શરીર આપણું, પરિવાર આપણો અને પરિગ્રહ આપણો, એ માન્યતાની અંદર આત્મા રોકાયેલો છે. તેમાં પરિગ્રહ તો કદાચ છોડીને થોડા દિવસ ચાલી શકે, પરિવારને પણ થોડા દિવસ છોડી શકે, પણ આહારને રોજ છોડે તેને શું થાય? શરીરમાં તરત જ ઇફેક્ટ આવશે. પરિગ્રહ છોડવાની કે પરિવાર છોડવાની ઇફેક્ટ ડિરેક્ટ આપણને નહીં દેખાય, પણ આહાર છોડવાની ઇફેક્ટ આપણને ડિરેક્ટ ડિરેક્ટ દેખાશે. એટલે આહાર આપણે અનિવાર્ય રીતે કરીએ છીએ અને આ આહાર કરતી વખતે આપણે જે પણ આહાર કરીએ એમાં આપણે આત્માનું સ્વરૂપ ભૂલી જાય છે કે શરીરને ખોરાક જોઈએ છીએ, મારા આત્મા નથી. તો એટલે આપણો આત્મા યોગ્યનો ઉપયોગ કેમાં ચાલ્યો જાય છે? આહારમય થઈ જાય છે. એટલે આવું આહારી પદ આપણે અનંત પાછી સંસારમાં રાખ્યું છે. પણ હવે અત્યારે આપણે અહેસાસ કરીએ કે આત્માનો સ્વભાવ તો અનઆહારી છે. અનઆહારી એટલે આહાર ન કરેવો, આત્માને ખાવા જોઈતો નથી. તો હું આ જ્યારે મારો ઉપયોગ, મારું ધ્યાન, મારું લક્ષ શરીરમાં જાય છે ત્યારે જ હું ભૂખ ફીલ કરું છું. જ્યારે આપણે આત્મામાં હોઈએ ને ત્યારે આપણને ભૂખ ફીલ નહીં થાય. વેદના, પીડા, દર્દ આ બધું પણ જ્યારે આપણે શરીરમાં આપણું લક્ષ આપીએ તો આપણને એક શરીર તો આત્માની વાત છોડો, એક વ્યવહાર જગતમાં પણ તમને સખત માથું દુખ્યું હોય કે તમને કોઈ પણ પ્રકારની પીડા થતી હોય ને તમારું બાળક આવે બાકી એ ઘવાઈને આવી હોય એ લોહી લુહાવે તો એ વખતે તમારી પીડા તમને યાદ રહીએ કે બાળકની પીડા ન કર તો પીડા ક્યાં હોય? વેદના ક્યાં જતી? પીડા ઇઝ ધેર, પેન ઇઝ ધેર, પણ તમારો ઉપયોગ છૂટી ગયો. ઉપયોગ એટલે લક્ષ્ય. આત્મા એટલે થાય એક જ વસ્તુ ઉપર ઉપયોગ રાખી શકે. એ જયારે આત્મામાં હોય તેને શરીરનો બાહ્ય જગતનો અનુભવ થાય નહીં, અને જયારે બાહ્ય જગતમાં હોય ત્યારે એને તેનો અનુભવ ન થાય, પોતાના સ્વરૂપનો અનુભવ ન થાય. એટલે આખી પ્રોસેસ, તપની પ્રોસેસ એ આત્મામાં ટકવાની પ્રોસેસ છે. વારંવાર શરીર ડિમાન્ડ કરે કે મને ભૂખ લાગી, ભૂખ લાગી. આ સાધક આત્મા તરત જ પોતાના ઉપયોગને આત્મા તરફ વાળો, અરે તું તો અનહારી છો, તારે તો ખાવા જોઈતું નથી, તો વારંવાર તું શું કામ ડિમાન્ડ ને આધીન સાથે થઈ જાય એક વાર કે તું તારું જાણો મારું જાણો. જો ભગવાને એટલા સરસ ઉપાય બતાવ્યા છે કે આપણે કદાચ ખાવાનું દઈએ ને શરીરને, તો એ વખતે આપણે કેવો ભાવ કરવાનો? તો એક વખત એક શેઠના છોકરાને કોઈ નોકરે લૂંટી લીધો ઘરેણા માટે, નાનું બચ્યું હતું અને પાછળ એને મારી નાખ્યો. બાળક જાણી ગયો કે આ નોકર જ મારો છે, એટલે ડર, નોકરને ડર લાગ્યો કે આ તો એના ફાધરને કહી દેશે કે ઘરેણા ઉતારનારો હોય એને પકડી જનારો હું છું, એટલે એને બાળકને ત્યાં મારી નાખ્યું. અને જ્યારે ખબર પડી કે આ બાળક મૃત્યુ પામેલી હાલતમાં મળ્યું, ત્યારે એને ફરિયાદ કરી છે અને રાજાએ શોધી કાઢ્યો કે આ નોકરે જ એને બાળક માર્યો છે. હવે યોગાનુયોગ એવું બન્યું કે આ નોકરને પકડીને જેલમાં પૂર્યો, અને એ જ વખતે રાજાના રાજ્યના કાયદામાં યોગાનુયોગ કંઈક એવી નાણાકીય ભૂલમાં અશેષ પણ ફસાઈ ગયા. એની ભૂલ નહોતી, માત્ર એને ફસાવી દેવામાં આવ્યા હતા. અને એ વખતે બીજી બાજુથી શેઠને પણ પકડી લાવવામાં આવ્યા, અને એ દિવસે જેલની અંદર એટલા બધા કેદીઓ ભેગા થઈ ગયા હતા કે બધાને સેપરેટ રાખી શકાય એવું નહોતું. તો કોર્ટનો હુકમ હતો કે આ બધાને સમાવી લો એક એક કોટલીમાં, બધે ચાર પૂરી લો. અને એ વખતે એની પાસે દેવીઓ પણ એટલી નહોતી કે બધાના હાથમાં જુદી જુદી પહેરાવાય, એટલે બે કેદી વચ્ચે એક દેવી. શનિવારે એવું બન્યું કે બે ત્રણ કેદી હોય ને, આઠ દસ જણા પકડાયા અને એની પાસે દેવીઓ ચાલે છે, તો બે જણાની વચ્ચે એક બેડી આપી ગઈ. અને બન્યું એવું કે આ શેઠને અને નોકરને એક જ બેડી બગાડી દે. હવે આ નોકર જાણે છે કે આ શેઠ મારો મને સજા કરાવશે, એને શેઠ તરફ ગુસ્સો છે, શેઠ તરફ નારાજગી છે. અને શેઠને પણ મનમાં તેના તરફ વારંવાર અંગમો, કારણ કે પોતાના પુત્રને મારનાર છે, પણ અત્યારે સંજોગ એવા છે શેઠ કઈ કરી શકે એમ નથી. હવે શેઠને ખાવાનું ઘરેથી લાવવા દેવાની છૂટ હતી, એટલે ખાવાનું બહારથી આવે. રાજના કેદીઓમાં સ્પેશિયલ કેદીઓને ફેમિલીનું ખાવાનું મળે, અને આ ગુનેગાર નોકર એવા ગુનાનો નોકરનારો હતો તેને પોતાનું ખાવાનું લાવવા દેવા ના આવે. હવે રાજાને સોરી શેઠાણીને ખબર પડી કે શેઠ પકડાયા છે, પણ આજે એને ભોજન મોકલવાનું છે, એટલે સરસ મજાનું ખાવાનું બનાવીને ટિફિન મોકલે છે. રાજા જેવો ખાવાની તૈયારી કરે ને, એવો પેલો નોકર ઉદાસ કરે. રાજાને શું હોય ને, ત્યારે પેલો નોકર બેસવાનું પસંદ કરે, સુવાનું પસંદ જ ન કરે. એટલે જયારે રાજાને કશું દૈનિક ક્રમ પોતાના શરીરની ક્રિયા કરીએ તો ત્યારે ઉભો જ ન થાય, એટલે ટૂંકામાં સખત પરેશાન કરે છે. એટલે રાજા થાકી જાય છે કે ભાઈ મારી જાન છોડ, તું બોલ, તું શું કહે તો હું કરું, કે તું મને શાંતિથી રહેવા દે, બે ઘડી શાંતિથી રહેવા દે. ત્યારે પેલો નોકર સમય પાર ચિંતે છે કે તારું ભોજન આવે ને, એ ભોજન તારે મને કરવા દે, તારું ભોજન હું કરું તો તેમાંથી વધે તારે ખાવાનું, તો હું તને શાંતિથી બેસવા દઈશ. એટલે રાજાએ કબૂલ કરી દીધું, ભોજન આવે અને પેલું ભોજન નોકરને બેસાડે, નોકર પેટ ભરીને ખાઈ લે, પણ જે વધે રાજા ખાય. હવે બન્યું એ કે ટિફિન લઈને આવેલો માણસ હોય ને, એ જુએ કે આ શેઠ પોતાના દીકરાના મારનાર ગુનેગારને પ્રેમથી ભોજન ખાવા આપે છે, અને ઘરે જઈને શેઠાણીને વાત કરે. શેઠાણી પૂછે કે શેઠે ભોજન કરી લીધું, તો કે શેઠાણી શું કેવું, આ શેઠને તો ગાંડપણ આવ્યું છે, આપણા દીકરાનો મારનારો એવો ડોકર દુશ્મન એને બધું ખવડાવી દે છે અને પછી પોતે ખાય છે. તો શેઠાણીને પણ અકળામણ થાય છે કે આ રાજાને આ શેઠને થયું છે શું. અને બે ચાર દિવસ પછી શેઠ તો નિર્દોષ છૂટી જાય છે, એના ઉપર જે એલિગેશન હતા એ બધા ખોટા હતા, એટલે છૂટીને ઘરે આવ્યા. શેઠાણી નારાજ છે કે શેઠાણી હું છૂટીને આવ્યો, તમને ખુશી નથી? તો કે શું ખુશી થાય, તમારું તો ત્યાં ભવન ફરી ગયું હતું, માથું ફરી ગયું હતું કે આપણા દીકરાનો મારનાર એવો ગુનેગાર નોકર એને તમે આ ભોજન ખવડાવી દેતા હતા, અને તમે એની સાથે જ પ્રેમથી જમાડતા હતા, આવું કર્યું તો મને તમારા ઉપર વિશ્વાસ ઉઠી જશે. ત્યારે શેઠ એને સમજાવે છે કે શેઠાણી આ મારી મજબૂરી હતી. શું હતું? મારી મજબૂરી હતી, જો એને હું ભોજન ના આપું તે મને શાંતિથી બેસવા ન દે, ખાવા ન દે, સુવા ન દે, રહેવા ન દે. આ વાત બરાબર છે ને? તો આ વખતે શેઠને એના પ્રત્યે પ્રેમ કેવો હોય, ખવડાવતી વખતે હોય? બિલકુલ નથી. તો જ્ઞાની મને તમને સમજાવવા માટે આગમમાં દાખલો છે કે હું ને તમે આપણે બધા આત્મા છીએ. આ શરીર છે ને એ પેલો નોકર છે કે જેને આપણા ભાવરૂપી સંતાન નું ખૂન કરી નાખ્યું છે. આત્માનો સ્વભાવ શું છે? અનહાલ, એ ભાવ છે. પણ આપણને આપણા આ ભાવ નું ખૂન કોને કર્યું? શરીરે. શરીર મળ્યું એટલે આપણું અનહાલ પદ છૂટી ગયું. શરીર ના કારણે આપણે આહાર દ્રષ્ટિમાં આવી ગયા. હવે આ અનહારી પદની આપણે જે પ્રાપ્તિ કરવી છે એમાં આપણું શરીર આપણને એટલી તકલીફ આપે છે કે ભૂખ્યા હોય ને તો માથું ફરે, ભૂખ્યા હોય તો માથું ચડે, ભૂખ્યા હોય એટલે નબળાઈ આવે. એટલે આત્માને પોતાના સ્વભાવમાં તકવા નથી, આકુળ વ્યાકુળ કરે. શું કરે? આકુળ વ્યાકુળ કરે ને. આ કુર્તા વ્યાકુરતાને કારણે આપણો આત્મા થાકીને ભાઈ તું થોડું ખાય છે. શું કે? ચાલ તને થોડું ખાવાનું આપી દઉં, પણ તું મને શાંતિથી મારા સ્વભાવમાં રહેવા દે. આપણે જે આરાધના સાધના કરવી છે ને, ઘણા કહે કે આપણે સારી રીતે ધર્મ ધ્યાન કરી શકીએ એટલા માટે અમે ખાઈ લઈએ. બરાબર, સારી વાત છે. પણ જ્ઞાની કે એ વખતે ખવડાવતી વખતે, આ શરીરને ખવડાવતી વખતે કેવી રીતે શેઠ નોકરને ખવડાવે અને એમાં એનું ગુનાગારે કરવું, એનું નુકસાન કરવાની તાકાત, એ બધાનો એને અહેસાસ હોય કે ના હોય? ત્યાં શું પાપ કર્યું, શું ખોટું કર્યું, એવા અહેસાસ સાથે ખવડાવે. તેને ખવડાવવામાં રાગ આવે તો આપણે જયારે ભોજન કરાવીએ, આપણા શરીરને ભોજન આપીએ, ત્યારે જ્ઞાની કહે છે મારો સાધક આવા ભાવે ભોજન કરે. હવે આપણે કેવા ભાવે ભોજન કરીએ છીએ? મજા આવી ગયો, આજ તો ખાવાનું બહુ સરસ હતું, આજે તો મનગમતું મળી ગયું. શું 8 દિવસ તો આપણે તાલીમ લેવાની છે, તપ નથી થતું, ઓકે. પણ તપ નથી થતું ને આપણે જયારે શરીરને ભોજન આપીએ છીએ ત્યારે એમાં મનગમતું કે અણગમતું થાય તો આપણે એના ભાગીદાર બની જાય, આહાર સંજ્ઞાને પોષવાના. એટલે આપણી આવી વૃત્તિ હોય ત્યારે જે ભગવાને કેવા કેવા દાખલા આપ્યા છે કે ક્યારેક કોઈ માતાને પોતાના બાળકને કાપીને ટુકડા કરીને એના જ મીટમાંથી રાંધેલી વસ્તુ ખાવાની ફરજ પાડે, એ વખતે માતા મજબૂર હોય તો ખાતા ખાતા એને કેવો ભાવ આવે? એ ઘરે ઉતારી શકે ન ઉતારી શકે, કારણ કે એને ખબર છે કે આમ આપણી સામે આપણું બાળક કાપે, એના ટુકડા કરે, એનું માંસ બનાવે, એનું માંસ રાંધે અને આપણને ખાવાની ગન પોઈન્ટ ઉપર ફરજ પાડે તો આપણે ભોજન કેવી શકાય? એવી રીતે જ્ઞાની કહે છે મારો સાધક આવી રીતે ભોજન કરે. કારણ કે આ સંસારમાં બનતું ભોજન એમાં રહેલો જીવ એ આપણું સંતાન છે. અનંત વખત આપણે એને મા બનીને જન્મ આપ્યો છે, અનંત વખત. લિટરલી આજે હું ને તમે જે વસ્તુ ખાઈ ગયા છે ને એની સાથે અનંત જન્મોની સાયકલ છે. કોઈ જન્મમાં એ આપણા મા બાપ હતા તો કોઈ જન્મમાં આપણે એના મા બાપ હતા. આજે આપણે એને સમારીને, ચીરીને, કાપીને, છેલીને, ભેદીને, રાંધીને, પકાવીને હોંશે હોંશે ખાઈએ. તો જ્ઞાની કે તને ભૂતકાળ નથી દેખાતો, પણ હું તને બતાવું. તું ખા ત્યારે અહેસાસ કરજે કે આ તારું બાળક છે, તને ખાવાનું છે. એટલે આપણે તપ છે ને ઈચ્છા નિરોધી છે. શું છે? સંપૂર્ણ ઈચ્છા રોકી તો આપણે સંપૂર્ણ તપ કરી શક્યા, પણ ખાવાની ઈચ્છામાં સંપૂર્ણ ત્યાગ ન થયો એટલે કે ખાવું પડ્યું તો પછી ખાતી વખતે કેવા ભાવ રાખવા એને પણ પરમાત્માએ તપ કીધું છે. શું સુંદર કથાનકોને દ્રષ્ટાંતો આપ્યા છે કે એક વખત એક ગામમાં એવો કાયદો કર્યો હતો કે એક તહેવાર આવ્યો એ દિવસે આપણે શરદ પૂનમ હોય ને એવો કોઈ દિવસ હોય અને એમાં સ્ત્રીઓ જ બધા કૌમુદી મહોત્સવ છે. કૌમુદી મહોત્સવ એટલે કુમુદ ચંદ્ર પૂનમની રાત. એ દિવસે ગામની બધી રાજ રાણી થી માંડીને નાનામાં નાની સ્ત્રી પણ મેદાનમાં આવે, ચોકમાં આવે અને બધા આખી રાત ઉત્સવ મનાવે. પણ શરત એટલી હતી કે એ દિવસે નગરના પુરુષોએ ગામ છોડી દેવાનું, એક પણ પુરુષ હાજર ન હોવો જોઈએ. એના માટે વ્યવસ્થા રાખે બીજી જગ્યાએ જવાની, પણ એ દિવસે ગામમાં કોઈ પુરુષ ન હોય એટલે મુક્ત રીતે દરેક સ્ત્રીઓ પોતાની મહેફિલ કરી શકે. હવે એમાં બન્યું એવું કે એક શેઠ નગર શેઠ, એને 5 દીકરા હતા. આ 5-6 દીકરા, આ 6 દીકરામાંથી બધા દીકરાઓ પરદેશ ખેડે એટલે જહાજો લઈ અને બિઝનેસ કરવા માટે પરદેશ થયા જાય. હવે યોગાનું યોગ, આ દિવસે જહાજ પાછા આવ્યા અને શેઠના આ બધા પુત્રો છે, સદગ્રહ યુવાન છે અને પરિણિત છે, એટલે પૂરેપૂરા પરિપક્વ છે. અને સમુદ્ર ની અંદર વાર તીથી દિવસ એ વખતે કશું જાણકારીમાં આવતું નહીં. ત્યાં આ કિનારે વાળાયું તે દિવસે તીથી પાંચક છે કે સાતમ છે, એને ક્યારે એવા કેલેન્ડર નહોતા, એવા સાધન નહોતા. એટલે યોગાનો યોગ આ દિવસે વહાણાયું, એમાંથી એના બધા દીકરાઓ ઉતર્યા, ઉતરીને સીધા ઘર તરફ ગયા. ને ઘરમાં તો બધી સ્ત્રીઓ કોઈ ઘરમાં નથી, બધું ઘર ખાલી છે. મોટાભાગના ઘરો સુમસામ છે, તો એ તો એટલા થાક્યા છે, એટલા થાક્યા છે કારણ કે વહાણ એનું તોફાને ચડી ગયું હતું, એટલે ખાવાનું ખૂટી ગયું હતું. એટલા ભૂખ્યા ભૂખ્યા આવ્યા, ઘરમાં કોઈ નથી કે ચાલો કોઈ લગ્ન પ્રસંગમાં કે ત્યાં ગયા હશે, ખાવાનું જે દેખ્યું એ ખાઈ લીધું અને પછી એટલું થાક્યા ઊંઘી ગયા. હવે રાજાનો સેવક તપાસ કરવા નીકળ્યો કે કોઈ ઘરમાં કોઈ પુરુષ છુપાઈને રહ્યો તો નથી. હવે આ પુરુષ તો પાંચ જણા છે, છ છોકરાઓ ઊંઘ. રાજાના અનુસારે રાજાને માહિતી આપી, આગળ સૈને પકડી ગયા. અને કાયદો એવો હતો કે આમાં કોઈ પુરુષ હોય ને તો એને ફાંસી ચડાવી દેવાના. રાજાના ફરમાન પ્રમાણે સૈને ફાંસી થઈ ગઈ, ફાંસી થઈ ગઈ. અને કાયદા પ્રમાણે તો અમલ થાય, છે છોકરાઓને લઈ ગયા છે, બીજે દિવસે ફાંસી આપવાની. અચાનક બહાર શેઠ છે, એને ખબર પડે કે અમારા દીકરા જહાજ પાછા આવી ગયા છે અને પાંચેય છોકરાઓ ઘરે પહોંચી ગયા છે. પણ હાલ પડે છે, કારણ આ છોકરાઓ ઘરે જ આવે શું. પછી જયારે એને ખબર પડે છે એટલે પ્રધાનને વિનંતી, પ્રધાન પણ ગામની બહાર, રાજા પણ ગામની બહાર, ગામમાં કોઈ નહીં. ત્યારે નગર શેઠ પોતાની કાકલુદી ભરી વિનંતી કરી અને રાજાને વિનંતી છે કે મારા છોકરાઓને અભયદાન આપો. મારા છોકરાનો ઈરાદો નહોતો, એ બિચારા તો ગામ બહાર હતા, એને આજની કોઈ મહોત્સવની ખબર નહોતી, કાયદા પ્રમાણે કશું થાય એમ નથી. પણ અંતે નગરજનો ભેગા થઈને વિનંતી કરે બીજે દિવસે કે મહારાજા થોડી તો રહેમ કરો, આ બાપ પુત્ર વિહોણો થઈ જશે, એને કંઈ તેના ઉપર દયા કરો. એટલે રાજા છેલ્લે તદ્દન નિસંતાન ન થઈ જાય, એટલે કે છે કે એમાંથી એક દીકરાને અવયદાન આપવામાં આવશે, એક દીકરો જીવશે. બોલો, મોટા દીકરાને જીવાડું કે નાના દીકરાને? આખરે એક દીકરાને જીવાડવાની વાત આવી. હવે જેના પાંચ દીકરા ફાંસીએ ચડી ગયા અને એ જ દીકરાને લઈને બાપ જાય છે, એ બાપને આનંદ જાજો હોય કે દુઃખ જાજો હોય? દુઃખ જાજો હોય ને. પાકું છે બેન, યાદ રાખજો, એનોલોજી છે આ, કથા નથી. તો આપણા જીવનની અંદર પણ પરમાત્માના પાંચ દીકરા છે, પાંચ સાવરના જીવો અને છઠ્ઠું ત્રસ્ત થાય. તો જેવી રીતે એક જીવને અભયદાન આપીએ એવી રીતે મેને તમે અભયદાન આપ્યું તો કોને આપ્યું છે? ખાલી ત્રસ્ત થાય નહીં, કોને? જીવોના પ્રકાર છ છે, પાંચ સાવર ને ત્રસ્ત. તો આપણે કોને અભયદાન આપી શકીએ? શ્રાવક માત્ર ત્રસ્ત થાય છે. પાંચે સાવરને તો આપણે શું કરીએ છીએ? હિંસા કરીએ છીએ. તો એનાથી આપણે આનંદિત થવું જોઈએ કે વેદના થવી જોઈએ? ત્યારે આપણને શું થાય છે? આપણને તો એમ લાગે કે આપણે તો ઘણો મોટો ત્યાગ કરીને છે, આપણે પ્રાણાતિપાત વિરમણ વ્રત કર્યું, તેમાં આપણે શું કર્યું? માત્ર કે હું ત્રસ્તી હોય નહીં મારું. આપણે ચૌદ નિયમ રાખશું, તેમાં પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ બધાનો આધાર રાખશું. પણ આગાર એટલે વેદના છે. આગાર એટલે શું છે? કે ભગવાન આ જીવન ચલાવવા માટે હું શું કરું છું? પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિના જીવની આટલી મોટી વિરાધના કરું છું. તો તપ કરવું નથી પડતું, અનુકંપાને કારણે, વેદનાને કારણે થનારી પીડાના આ ઇનપુટ છે, પીડા સાથે ઇનપુટ છે, એના આઉટપુટમાં અંદરની અનુકંપા ઇનપુટ છે, એના આઉટપુટમાં આપણે તપ કરીએ છીએ. તો આવું તપ પરમાત્માના માર્ગમાં માત્ર ન ખાવા રૂપે નથી. શું નથી બેન? તપ એટલે શું કે તે ભોજન ન કરવું. નાની કે છે આ ભોજન ન કરવું એટલો તપનો વ્યાખ્યાનો ભાવ નથી. આત્મામાં જાગેલી અનુકંપાને સિમ્બોલાઇઝ કરવા માટે કે મારા હૃદયમાં જીવો પ્રત્યે કેટલી કરુણા છે, એ ભાવને જાળવવા માટે, એ ભાવને ટકાવવા માટે આપણે આભ્યંતર તપના સહારે બાહ્ય તપ કરીએ છીએ. તો આવા પ્રકારના તપમાં ઈચ્છા નિરોધ રૂપે આપણને ભગવાને કીધું છે કે સૌથી પહેલું તપ આપણે શું બોલીએ છીએ? અનશન. અનશન એટલે ઉપવાસ. શું આ ઉપવાસ છે ને એ બાહ્ય તપ કહેવાય. એવા સતન એને બાહ્ય તપ કહેવાય. પણ અન અસન એટલે ખાવું નહીં, એનું નામ અનશન કીધું છે. પણ એ આપણે કીધું કે તો દ્રવ્ય શબ્દ છે, પણ ભાવ શબ્દમાં શું છે? આહાર સંજ્ઞા તોડીને અનહારી એવા આત્માની સમીપે કેટલા વધુ વખત તું વધુમાં વધુ સમય આત્માના સ્વભાવમાં રહે એનું નામ અનશન છે. તો આપણે જે દિવસે ઉપવાસ કરીએ ને એ દિવસે ખાધું ભલે નથી, પણ આપણે સંસારના કામમાં ગળા ડૂબડીએ તો માત્ર એક આપણે પાપ રોક્યું, પણ બાકી બીજા 17 પાપ આપણે ચાલુ રાખ્યા. આપણે માત્ર ને માત્ર ખાવાથી થનારા દોષો એ આપણે છોડ્યા, પણ આપણે ખાવા સિવાયના મન વચન કાયના યોગથી થનારા બધા પાપ ચાલુ રાખ્યા. એટલે જયારે જયારે આપણે ઉપવાસ કર્યો હોય ત્યારે આપણું કર્તવ્ય બને છે કે સંસારી છીએ, ગૃહસ્થાશ્રમી છીએ, ઘરની જવાબદારી છે, એટલે આપણે કામ કરવું પડે. પણ આજે નવરી છું, ઘરમાં છું તો લાવા બધું કામ કરના, આવો ભાવ આવ્યો હતો. તો આત્માની સમીપે રહેવાનો, આત્માની સાથે રહેવાનો છે આપણો ભાવ. તો ઉપવાસ, ઉપ એટલે આત્મા, વાસ એટલે વસવું, આત્માની પાસે વસવું એનું નામ ઉપવાસ છે. ત્યારે આપણે તો શરીરમાંથી થોડો ભાવ નીકાળ્યો પણ આત્માની પાસે નથી. એ વખતે મનોરંજન કરીએ, એ વખતે વ્યવહારની વાતો કરીએ, એ વખતે સંસારની પ્રવૃત્તિ કરીએ તો આપણે ક્યાં નથી? આત્માની પાસે નથી. તો હવે આપણે ઉપવાસ કરશું કે દિવસે નક્કી રાખશું કે વધુમાં વધુ સમય મને ભોજન આદિને કારણે. હમણાં રસ્તા મનોજભાઈ કહેતા હતા કે અમારે બેને ઉપવાસ હોય તો સવારે ઉઠીને અમારે ચાર્જ ન મૂકવાનો હોય, પછી રસોઈ ન કરવાની હોય, ઘરનો એક કઈ આવું ભોજન ને લગતું તે દિવસે જાણે એમ લાગે કે આજે આપણે શું છે ખરેખર ઓળી દેશે એવું લાગે. આપણે જો એક દિવસ, બે દિવસ કે ચાર દિવસ આ ન કરવું પડે તો પણ આપણે સવારથી આપણને સમય સમય જ લાગે. તો ખરેખર કેટલા આત્માઓ ઘણા બધા દિવસના જે ઉપવાસ કરે છે એને કેટલી ફ્રીડમ મળતી હશે? એક તો વિકલ્પો બનતી ગયા. રોજ સવારે ઉઠીને વિચાર થાય કે આ શેની શાક બનાવું, શેની દાળ બનાવું, શું કુકિંગ કરું, શું કેમ કરું ને, એવા વિકલ્પો બધા શું થઈ ગયા બેન? આત્માની સાથે વસવાનો વધુમાં વધુ અવકાશ. આપણે પોતાને ન ખાવું હોય ને એટલે આપણા તો વિકલ્પો બંધ થઈ ગયા. બીજા માટે કરવું પડે એના વિકલ્પો છે ને એ એટલા નથી કરતા જેટલા આપણા પોતાના માટેના હોય. એટલે આપણે આત્માને ઉપવાસ કરાવીએ છીએ એ આત્માની પાસે વસવા માટે કરાવીએ છીએ. પણ વર્તમાન કાળના જીવો આ ઉપવાસ કરતી વખતે પણ વ્યવહાર જગતમાં જીવો ને બેન, તો આપણે ઉપવાસ બધા જ કરી શકીએ છીએ, પણ આત્માને માટે કરવાના હોય તો આપણામાં કાયરતા આવે. જ્યારે આપણને કોઈને આંતરડાનું કે સ્ટમકનું કે આવા કોઈ ઓપરેશનો આવે ત્યારે આપણને કેટલા કલાકો સુધી ખાવાનું ન આપવામાં આવે, એવું બને છે ને? બને પેલા ને પછી. હવે એમાં 24 કલાક પહેલા ઘણી વખત પાણી પણ બંધ કરાવી દે, અમુક કલાક સુધી પછી પણ પાણી ના આપે. તે વખતે આપણને ગમે એવી તરસ લાગી હોય ને આપણને કોઈ એમ કહે કે ના ના બે ચાર ચમચા પાણી પી લે તો આપણે શું કહી? નો વે, બળ ક્યાંથી આવી? એક ચોવ્યાર નતો થતો, એક દિવસ સુખ્યા નતું રહેવાતું, અને આજે બળ ક્યાંથી આવી ગયું? આજે આપણે પૂરેપૂરા જાગૃત રહીને અનુભવ કરતા કરતા પણ આપણે મનોબળ કેળવી શકીએ કે નથી કેળવી શકતા? તો આપણામાં મનોબળ છે કે નથી? પણ આત્માના લક્ષ્ય આપણું મનોબળ એટલે કે આપણું આત્મબળ આપણે બહાર કોરવતા નથી. નાની કહે છે કે વર્તમાનમાં જો આપણે થોડો પુરસાદ કરીએ ને તો આજે પણ આપણે બધા તપ કરી શકીએ. આપણે કાયર છીએ, જેને તપ તપ્યું, જેનું તપ ચાલી ગયું છે એવા મહાત્મા સમયના તપસ્વીઓ ભારતભરમાં આજે જૈન સમાજમાંથી તમે આંગળીના રેજે ગણાય એટલા પહેલા દેખાતા ને એને બદલે હવે સંખ્યામાં ન સમાય એટલા તપસ્વીઓ જાગૃત થઈ ગયા છે. તો આપણા માટે એક પ્રેરણા છે કે આપણે જીવનના આવા તબક્કે જેનાથી પણ જેટલું તપ થાય એટલું કરવાની કોશિશ તો કરવી જોઈએ. પછી ન થાય અને પાલનું કરી લેવું પડે તો આપણે કહી શકીએ મારાથી ન થયો, પણ આપણે તો ટ્રાય કર્યા વિના જ કહીએ મારા ન થાય. બરાબર છે? આપણે કર્યું, બપોરે માથું ચડ્યું, સાંજે ઉલટી થઈ તો આપણે એમ કહીએ કે ભાઈ મારાથી તપ થતું નથી. પણ આપણે તો ઘણી વાર તો એવા બધા આપણે ભૂલો કરીએ છીએ કે એકવાર વસમું લાગ્યું જરાક આપણને આકરું પડ્યું એટલે કે હવે મારે કોઈ બી તપનું નામ જ લખી લેવું. શું બોલ્યા? આ નિયાણું બંધન છે. શું બોલ્યા? કે આ મારે હવે કોઈ બી તપનું નામ જ લખી લેવું. ત્યારે જ્ઞાની એમ કહે છે કે તમારાથી એક વાર રસોઈ બગડી, સંસારનું કોઈ કામ બરાબર નથી, તો તમે નક્કર જ નહીં કહો હવે પછી આ કામ જ કરવું નથી, એમાં શું કરો છો? સુધારા વધારા કર્યા કરીએ ને આખરે પરફેક્ટ બને. એક વાર રેસીપી બરાબર ના આવી તો બીજી વાર સુધારી કરીએ, ત્રીજી વાર એનાથી સારી કરીએ. તો આમાં તપમાં આપણે કેમ ના કરીએ કે આ વખતે મારાથી કદાચ આગલે દિવસે ખાવાની કઈ ભૂલ થઈ ગઈ હશે, મેં તળેલું તીખું વગેરે આરોગ્યને હાનિ કરે એવું પિત્તવર્ધક એવું ભોજન કરી લીધું હશે, એના કારણે કદાચ મને ઉલટી વગેરે થયું હશે. પણ જરૂરી નથી કે જયારે જયારે ઉપવાસ કરું ત્યારે મને આવી તકલીફ થાય. તો ઉપવાસ આત્માનો સ્વભાવ છે, આત્માની સમીપમાં રહેવાની બારી છે. તો આપણે મજબૂરીથી આવા કેટલાય ઉપવાસ કર્યા છે તો સ્વાધીનપણે જયારે કરશું ને આત્મા લક્ષે કરશું ત્યારે એ અનંત અનંત કર્મની નિર્જરા કરે છે. અને કેટલા ગાઢા ચીકણા કર્મ છે એ કર્મ તોડવા માટે તો તપ અનિવાર્ય છે કે નહીં? કીધું ને મીણબત્તીના તાપ વડે મેટલ પીગળે નહીં, એમાં તો બધી જ સળગાવવી પડે. એટલે બાકીના તપ વડે નાના કર્મો ખપી જાય છે, નાના કર્મોનો ઘાત આપણે કરી શકીએ છીએ. પણ જે ચીકણા કર્મો બાંધ્યા છે, જે ગાઢા કર્મો બાંધ્યા છે, એના માટે તો પરમાત્માને પણ આટલા 12.5 વર્ષના તપમાં થોડાક એવા નીચા ચિત્તકર્મ રહ્યા કે જે એને પછી ખપાવવા પડ્યા. બાકી 12.5 વર્ષની ભઠ્ઠીમાં એક બાજુ 23 તીર્થંકર ભગવંતના તપ અરે કર્મ ભગવાન મહાવીર માટે એમ કહેવાય છે કે એક બાજુ જેટલા 23 તીર્થંકર ના ભેગા થાય ને એટલા કર્મ મૂકો ને બીજી બાજુ મહાવીરના એટલા કર્મ મૂકો, મહાવીરના એટલા કર્મ, એટલા કર્મ હતા. ને ભગવાને કેટલા વર્ષમાં કાપી નાખ્યા? માત્ર 12.5 વર્ષમાં, 12.5 વર્ષમાં આટલા કર્મ કાપ્યા. એ આપણને બતાવે છે કે અનંતા અનંતા ગાઢા ચીકણા નિવર એવા કર્મના જથ્થાને બાળવામાં તપ ઉપવાસ વગેરે અનિવાર્ય છે. હવે કેટલા જીવ એવા છે કે જેની શારીરિક શક્તિ એવી નથી કે પૂર્ણ ઉપવાસ કરી શકે, તો પરમાત્મા કહે છે કે જેનું શરીર જ એવું રોગી છે તો શું એને તપ તપ્યા વિના, તપ કર્યા વિના મનુષ્ય બહુ વેચી દેવું? તો એવા જીવને પરમાત્મા કહે છે કે તારાથી ઉપવાસ ન થાય તો તું ઉણોતરી કર. ઉણોતરી કરે એટલે શું? ઉદરને ઊણું રાખવું, ઊણું એટલે ઓછું રાખવું. આમ પણ આરોગ્ય શાસ્ત્રનું વિજ્ઞાન કહે છે કે પેટને ચોખ્ખું એટલે ચારે ખૂણા સુધી ત્યારે ભરવું રહે. એમાં એક ખૂણો શેનો છે બેટા? પાણીનો. એક ખૂણો ભોજનનો, એક ખૂણો વાયુનો, અને ચોથો એક ખૂણો ખાલી રાખવો. તો આપણા ભોજનને ચારે ખૂણા ભરીને આપણે ખાઈ લઈએ ને એટલે આરોગ્ય જવાનું જવાનું ને જવાનું. એટલે પરમાત્માએ કીધું છે કે 32 કોડિયા આહાર છે પુરુષનો અને 27 કોડિયા આહાર સ્ત્રીઓનો છે. એમાંથી એક કવલ ઉણોતરી, માત્ર એક કોડી ઓછો ચાલે, એક જ કોડી તું તપસ્વી બની ગયો. કારણ કે ખરેખર ભાવતું ભોજન હોય, મનગમતી વસ્તુ હોય, કકડીને ભૂખ લાગી હોય, એ વખતે એક કોડીઓ છોડવાને બદલે આપણે આંગળી પણ ચાટી જઈએ. આ શક્તિ કેવી છે? એટલે આંગળી પણ ચાટી જાય. એટલે એક કોડીઓ છોડવામાં પણ પરમાત્માને દેખાય કે જીવે અનંતો પુરસાદ કરવો પડે. એક પણ ઈચ્છા નિરોધ વિના એક પણ તપ થતું નથી. એટલે જો તારાથી તદ્દન ભૂખ્યું ના રહેવાય તો છેવટ તું ભલે ઉણો દેખ એટલે ઓછામાં તો એક કોડીઓ પણ છે તો પણ તું તપના ઘરમાં આવી જાય. હવે ઘણાને એ સહજ થઈ જાય કે હું જરા ઓછું ખાઈ શકીશ. તો જ્ઞાની કહે છે તું ઓછું ખાઈ શકે તો હવે તારે આગળ વધવું હોય તો શું કરીશ? તો કે વૃત્તિ સંક્ષેપ કર. વૃત્તિ સંક્ષેપ એટલે શું? દ્રવ્ય ધારણા. એટલે તને કેવું પડી ગયું કે હવે હું જરાક ઓછું ખાઉં છું તો હવે ઓછું ખાવામાં પણ વસ્તુઓ તું 50 ખાશ. શું થાય છે? વસ્તુ આપણે 50 ખાતા હોય તો ભગવાન કહે છે ચાલ હવે ઓછાથી ચાલ્યું ને, હવે એમાં નિયમ કર કે આટલામાંથી હું મારી વૃત્તિનો સંક્ષેપ કરીશ. એટલે દ્રવ્યોની ઉણોતરી કર કે હું 30 દ્રવ્યમાંથી રોજ 3-4-5 દ્રવ્ય છોડી દઈશ. એટલે આપણને ખાવાનું સામે હોય, આપણને પીરસાય હોય, આપણે ખાઈ શકીએ એમ હોય, એમાંથી છોડો. શું કરવાનું? આપણને આજે જન્મમાં જેટલી વસ્તુ બનાવી છે બરાબર મન હોય કે આજે તો શું કરવાના છે બેન દાળ ઢોકળી ને, અને ભાઈ ને ખબર હોય ને કદાચ મનોજભાઈ સૌથી વધારે ભાવતી હોય, ને આજે એને કીધું હોય કે આજે તો દાળ ઢોકળી કરી છે, ભાત કર્યા છે, થેપલા કર્યા છે, તો એ વખતે તું દાળ ઢોકળી છોડી શકે તો શું કહેવાય? વૃત્તિ સંક્ષેપ કર્યો કહેવાય, વૃત્તિ સંક્ષેપ કર્યો કહેવાય. કારણ કે ભાવતું તું સૌથી વધુ ત્રણ માં, તો આપણે તો મુખ્ય ધ્યાન છે ના ઉપર આપવાના, એ વસ્તુ ખાવા ઉપર. એને બદલે તારે તપ કરવું છે, તારાથી ઉપવાસ નથી થતો, તારાથી ઓછું નથી ખવાતું, ચાલ પૂરેપૂરું ખાજે, પણ એમાં પદાર્થમાં તું જાગૃત થઈ જાય. તેનું નામ આપણને રસ પરિત્યાગ કીધો છે, વૃત્તિ સંક્ષેપ કીધો છે. હવે કદાચ આપણે વૃત્તિ સંક્ષેપ કરીએ ને દ્રવ્ય ઓછા કર્યા, કદાચ આપણે નક્કી કર્યું કે મારે પાંચ જ દ્રવ્ય ખાવ, પણ પાંચ માં ક્યાં ખાવાના, ભાવતા ક્યાં અનુભવતા? પાંચ ખાવા હોય તો આપણે એ દિવસે બધું જ ન ભાવતું બનાવીએ કે બધું ભાવતું બનાવીએ? આ ભગવાન ક્યાં મને વાણિયા ક્યાંય પહોંચવા દે એમ નથી, એટલે આટલા બધા સ્ટેપ મૂકવા પડ્યા. તેને કહીશ ને કે તારે પાંચ જ દ્રવ્ય ખાવા, તો એ પાંચ દ્રવ્ય એવા બનાવશે કે એની અંદર માં એની ગાઢ ડા શક્તિ હોય. આપણે કેવું જન્મજ્ઞાન લે. હવે આપણે બધાને કહીએ ના તો મારે દ્રવ્ય ઓછા છે ઓછા છે, તો બધા શું કે તો કેમ કરો બેન, આજે છે ને તમે આ કચુંબર ને આમ તે ને એવું ન ખાતા, પણ શું કરી લો, દૂધપાક પૂરી બરાબર ચાપી લો, બરાબર ને? એટલે આપણે તરત જ આપવાડી દઈએ કે હું પાંચ દ્રવ્ય રાખીશ ને તો એમાં ભજીયા કે વડા જે ભાવતા હોય, દૂધપાક પૂરી અને એકાદ મુખ્ય વસ્તુ જો એમાંથી સાત કઈ પસંદગીનું હોય તો એ, બાકીનું બીજું બધું છોડી દઈશું. આમાં છોડ્યું શું આપણે? આમ પણ આ પાંચે જ મુખ્ય ખાવાના હતા, બાકીને તો ટચ કરવાના હતા. તો જ્ઞાની કે છે આમાં પણ તું તપ કરી શકે છે. ત્યાં શું કરી લે? રસ પરિત્યાગ કરે. આમાંથી રસપસ વાળો મને સૌથી વધારે રસિક લાગતો અને મારા પ્રિયમાં પ્રિય ગણાતા ભોજનનો આજે હું શું કરી દઈશ? ત્યાગ કરી દઈશ. જો પરમાત્માએ કેટલા ઓપ્શન આપ્યા આપણે, કેટલા ઓપ્શન આપ્યા, અને રસ પરિત્યાગ પણ તું ના કરી શકતો હો તો છેવટ શું કર કે હું ઉભા ઉભા ખાઈશ, બરાબર ઉપડક બેસીને ખાઈશ, તો કેટલું ખાવાની મજા આવે. ઓલું એકાસનું કર્યું હોય જો એમ નહીં કેતા હો કે આસન ઉપર ન બેસીએ તો એકાસનો ન થાય, અને હલી જાય તો એકાસનો ન થાય. ખરો કોણ છે તે નહોતો, ખરી વાત એ હતી કે એકાસન એટલે વન ટાઈમ ભોજન. એને બદલે લોકો એકાસનો કરે અને ઉઠવાની જોઈમાં ના ના પાડે ને તો અડધું ટેબલ ઉપર જમી ને સોફા જેમ ટીવી જોતા જોતા બીજું બધું લંબાવે. એટલે આપણને આસન પણ એક કીધું સ્થિર આસને બેસવું, એટલે એવું નતું કીધું કે આમ મનવું નહીં, પણ આપણે તો વર્બલી પકડી લીધું. પણ જરાક અલી ગયા તેમ કે મારું એકાસનું ભાંગી ગયું, ટેબલ અલી ગયું તો કે મારું એકાસનું ભાંગી ગયું. અરે જ્ઞાની કહે છે ટેબલ હલાવવાની વાત નથી, તું પ્લેટ ઉચકીને સોફામાં જઈને બે તેવો છો, પાંચ મારાનો જીવ છો, એટલે એટલે તને કેવું પડ્યું કે તારી સારી હલાવતો નહીં. આપણે જાય ને ત્યાંથી જરાય હલવા હતો, આપણે નાના છોકરાને હોમવર્ક કરતા જ આપણે ખબરદાર જો ત્યાંથી ખસ્યો છો તો, પણ એનો અર્થ એવો છે કે આમ પણ ન કરાય, ખસ્યો છો એટલે ક્યાંય ઉઠીને જવાનો નથી, મન ખસેડવાનું નથી. પણ આપણે બધાએ એવું કર્યું છે કે એકાસના કરાવતી વખતે થાળી નીચે જ જોઈએ, હલવી ના જોઈએ, પાટલો હલવો ના જોઈએ, ટેબલ ઉપર તો જમાય જ નહીં કારણ કે ટેબલ હલી જાય. આ બધા આપણે એક્સ્ટ્રીમમાં લઈ જાય છે. શું લઈ જાય? થાય તો સારી વાત છે કે નીચે બેસો એ યોગ્ય અવસ્થા છે, યોગ્ય આસન છે, અને સ્થિર રાખો તો તમારે વધારે ચંચળતા નથી આવતી એ બધું. પણ ક્યારેય એવું નથી માનવાનું કે ભૂલે ચૂકે કદાચ બાળક આવીએ અને તમારી થાળી હલાવી દીધી એટલે તમારે ખાતા ખાતા ઊભું થઈ જવું પડે. ઘણા માનતા હોય છે કે હવે નહીં જવાનું, હવે નહીં જવાનું. આવી સૃષ્ટિ ભગવાન આપે નહીં. ભગવાન ક્યારે અવ્યવહારુ હોય નહીં, ગુરુ ભગવાન તો અવ્યવહારુ હોય નહીં, પણ પાંચમાના જીવની ચંચળતાને લક્ષમાં રાખીને એને થોડી ફ્રેમ મજબૂત કરવી પડી. આ નિયમોની ફ્રેમ શું કામ મજબૂત કરવી પડી? કે જો આ જગ્યાએ બીજા ભગવાનથી માંડીને 23મા ભગવાનના કાળના શ્રાવકો હોત ને તેને એટલું કીધું નથી, એકવાર જમાય એટલે પોતે જ પોતાની નિર્ણય નો મિનિંગ કરી લે કે ભાઈ વન ટાઈમ ભોજન બસ, પછી ઉભા ઉભા ખા, બેઠા બેઠા ખા, સૂતા સૂતા ખા, એ સેકન્ડરી. પણ મુખ્યતા કેમ છે કે આપણે ઈચ્છા ના રહીએ છીએ. તો આવી રીતે કાંઈક લે, ત્યાર પછી હવે આવે છે પ્રતિસલિનતા. પ્રતિસલિનતા એટલે શું? ઇન્દ્રિયોને વિષય તરફ થતી રોકવી. ટીવી જોવાનું મન થયું ન જોવું, હમણાં એક વાર એક વોટ્સએપ આવ્યો હતો બેન, જે વર્તમાન કાળનો ઉપવાસ, 8 દિવસ ટીવી બંધ, વોટ્સએપ બંધ, ઈમેલ બંધ, બિઝનેસ ની વાત જુદી છે, પંચાયત ની વાત ની વાત છે, કે આપણે આ બધું કાર્ય બંધ કરી દો તો કે દેવતા નીચે આવીને પૂછશે કે બોલતા રહે શું જોઈએ. મુશ્કેલ લાગે છે ને બેન, 5 દ્રવ્ય ઓછા ખાવા છેલ્લા છે, પણ 5 દિવસ સુધી ફોન ના ખોલવો એ કેટલું કઠિન છે. આપણે બહાના કહીએ કે અમારી પાસે આવી ઘણા બધા કામ એના ઉપર થાય છે, ના એ વાત તદ્દન ખોટી છે. જેમ પર્યુષણ 8 દિવસ આપણે કોઈના ભોજન સમારંભમાં નથી જતા તો કોઈ માઇન્ડ નથી કરતું કે ભાઈ જૈનો છે એનું પર્યુષણ ચાલે છે એટલે ભોજન સમારંભમાં ન જ આવે, એમ આપણે જેમાં મક્કમ રહેશું એ આપણને બીજા કોઈ બોધર નહીં કરે, પણ આપણને બોધર કરે તો આપણું મન કરે છે, આપણું મન દોડી જાય છે. એટલે આ બધા કંટ્રોલ પરમાત્માએ તપ રૂપે બતાવ્યા છે. આ 6 થયા બાહ્ય તપ. શું થયા? બાહ્ય તપ. એટલે પરમાત્માએ આ 6 બાહ્ય કીધા એટલા માટે કે બાહ્ય તપ તને પણ દેખાય અને જગતને પણ દેખાય, વળી શરીર વડે થાય. શેના વડે થાય? શરીર વડે થાય. બીજા 6 અભ્યંતર કીધા, એ તને પણ જો ન ધ્યાન દે તો ચાલે, એટલે કે તને ન ખબર પડે, જગતને ખબર ના પડે કે તારું તપ ચાલે છે. અને વળી કે આંતર તપને મજબૂત બનાવવા માટે બાહ્ય તપ વાડ રૂપે છે, અને બાહ્ય તપને ટેકો આપવા માટે આભ્યંતર તપની જરૂર છે. એટલે બંને શું છે? એકબીજાના પૂરક છે. તો આ અભ્યંતર તપની અંદર પ્રાયશ્ચિત, વિનય, વયાવટ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયસ્થળ આ 6 પ્રકાર બતાવ્યા છે. મેં તમે આ સંસારની અંદર ઘણા બધા રીતે પ્રાયશ્ચિત કર્યા છે, પણ એ પ્રાયશ્ચિત નાનીના જ્ઞાનમાં પ્રાયશ્ચિત નથી. એ પ્રાયશ્ચિતનો અર્થ એટલો નથી કે માત્ર પસ્તાવો કરી લેવો, માત્ર બોલીને કે માત્ર વિચારીને અરે મેં તો ખોટું કર્યું, અરે મેં તો આમ કરી નાખ્યું, એટલું પૂરતું નથી. નાની કે છે પ્રાયશ્ચિત તને ઇફેક્ટિવ બનવું છે. પ્રાયશ્ચિત એવું લેવું કે જિંદગીમાં યાદ રહી જાય. આજે તમે એમ ધારો કે મારે જે દિવસે મારાથી વ્રતનો ભંગ થઈ જાય કે નિયમનો ભંગ થઈ જાય તો કાલે એક મીઠાઈ છોડી દે, તો આપણને યાદ નહીં છે એક મીઠાઈ છોડી બહુ સહેલી છે. પણ એને બદલે એમ રાખે એક ભાઈને ગુરુદેવ પાસે કેવા પ્રસ્થા લઈ આવ્યા કે મારાથી એક વખત ગુસ્સો થઈ જાય ને તો મારે $100 એ 100 રૂપિયા ઇન્ડિયામાં હોય તો રૂપિયા એનું દાન કરી દે. એટલે પહેલે દિવસે તો એક વાર ગુસ્સો થઈ ગયો ને તો ભાઈ 100 રૂપિયાનું દાન કરી દીધું. એટલે પૈસાદાર હતા એટલે એને માટે 100 રૂપિયાનું દાન દઈ શકાય એવી સ્થિતિ હતી. એટલે એને વિચાર આવ્યો કે આ તો મારે માટે આસાન થઈ ગયો, 2 વાર ગુસ્સો થાય તો 200 આપી દઈશ. પછી વિચાર આવ્યો કે આમાં તો મારું કાંઈ આત્મ સુધારણાનું કામ તો થશે નહીં, એટલે ગુરુ પાસે સામે થઈ ગયો કે ગુરુદેવ હવે એક વાર ગુસ્સો આવે ને તો મારે 500 રૂપિયા આપી દેવા, પોતે ને પોતે ગયો. પછી એક દિવસ ગુસ્સો ના થયો, બીજે દિવસ થઈ ગયો, ભાઈ 500 આપી દેવા, તો પણ મને મનાવી લીધું કે એ કામ જ એવું હતું, કારણ જ એવું હતું કે ગુસ્સો કર્યા વિના થાય એવું નહોતું, હવે આવું જરૂર પડે તો 500 ખર્ચી નાખવાના, પણ એકવાર બધાને લાઈનમાં તો લાગી જ દેવાના. પછી વિચાર આવ્યો કે મારો નિયમ મારા ગુસ્સાના કંટ્રોલ માટે છે, ગુરુ પાસે ગયો, હવે મને એકવાર ગુસ્સો આવે તો 1000 રૂપિયા આપવાના પોતે ને પોતે. તો વિચાર કરો કેટલી વાર 1000 રૂપિયા આપશે, આખરા પડે ને ધીમે ધીમે 1000 ના 2000 કર્યા, 2000 ના 5000 કર્યા, ત્યાર પછી કે છે કે મારે આ દ્રવ્યથી પણ આટલું ખર્ચ કરવું પડતું હતું તો મારો ગુસ્સો વધારે કંટ્રોલમાં આવ્યો. ત્યારે જાણી કે આ 12 લેવલ છે, પ્રાથમિક લેવલ છે, પણ આપણે તો આપણા અવગુણો વડે કેવા પ્રકારે આપણે અનંત ભવો વધારીએ છીએ, એટલા મહાપાપ કર્યા છે એનું લક્ષ રાખીએ તો આપણને હંમેશા માટે પ્રાયશ્ચિત કરવાની રીત એવી રાખો કે પ્રાયશ્ચિત આપણને ભારે પડી જવું છે. શું પડી જવું જોઈએ? પ્રાયશ્ચિત એવું આકાર ના લઈ લેવું. કારણ કે પ્રાયશ્ચિતમાં અમને શું આપતો? તો ગુરુ ભગવાન તો આપણને ઉદાર થઈને કહે કે આટલા ઉપવાસ કરી નાખજે, આટલા 24 કરી નાખજે, આટલા દિવસ લીલો પીણો ત્યાગ કરજે, તો આપણે એ બધું તો આસાનીથી કરી શકીએ છીએ, પણ આપણને એવું કરવું પ્રાયશ્ચિત આપે કે આપણને જિંદગી ભર યાદ રહી જાય. તો જાતે લેવાનું હોય ને તો આપણે કેવું પ્રાયશ્ચિત લેશું? આપણને યાદ રહી જાય, બીજી વખત પાપ કરતા અટકાવી નાખે, અને પાપ થતા પહેલા પણ એનો વિકલ્પ આવે. હમણાં ક્યાંય તમારી એન્ટ્રી હોય બેન અને એમાં કીધું હોય કે એરિયામાં ગયા તો તમને બધે બોર્ડ માર્યા છે ને કે અહીંયા તમે ક્રોસ કરો તો અહીંયા તમારી કાર ને આટલી સ્પીડ માં લઈ જાવ તો આટલા ડોલર ફાઇન થશે. તો આપણે કેવો કંટ્રોલ રાખીએ છીએ? તો આ તો સેલ્ફ કંટ્રોલ છે. તો પ્રાયશ્ચિત લેવું અને પ્રાયશ્ચિત વડે કરેલી ભૂલ ક્યારેય પણ રિપીટ ના કરવી, એને પણ ભગવાને શું કીધું છે? એ તપ કીધું છે વિનય. તો આપણે વિનય જગત માં કરીએ છીએ તો આ બધો વિનય આપણો દેખાડો છે. શું છે રે? ભગવાને આના કેટલા બધા દાખલા આપ્યા છે. લોકોપચાર વિનય, અર્થ વિનય, ભય વિનય. ભય હોય ત્યાં કેવા ડાયા છે બોલીએ? કોર્ટમાં જજ ની સામે ઉભા રાખે કેમ બોલો? યસ લોર્ડ. અને એ જ માણસ બાર સુફાળા મારતો. આ વિનય એને જજ નો વિનય કર્યો, એનો વિનય ગુણ હતો. શું હતું? ભય હતો. એની સાથે બિઝનેસ હોય, પૈસા મળતા હોય, સોદો કરવો હોય, કામ કઢાવવું હોય, તો કેવી રીતે વર્તી આપણે? કે આજે નહીં મળે એવું ભાઈ, તો કઈ વાંધો નહીં સર, કાલે મળે. કાલ પણ નહીં, આ દિવસમાં હું ફ્રી જ નથી. કઈ વાંધો નહીં, 21-25 કરીએ. કેટલી ધીરે રાખીએ, કેટલા વિનયથી વાત કરીએ. ત્યારે જ્યાં આપણું ચાલતું હોય ત્યાં આપણે ગરજ ન હોય, ત્યાં આપણે સુખડ ન મળવું હોય તો જા, હવે મારી પાસે સમય નથી, કરીએ ના કરીએ. તો માની કે જયારે આ બધા લૌકિક વિનય છે. શું છે? આવા લૌકિક વિનય અનંતતા કર્યા. પણ લોકોત્તર વિનય, વિનય મારો સ્વભાવ છે, વિનય મારા આત્માનો ગુણ છે, એમ માનીને ગમે તેવો આપણો કોઈ તિરસ્કાર કરે, છુટકાર કરે, આપણને અન્યાય કરે, આપણા તરફ અત્યાચાર કરે, તો પણ પરમાત્મા કહે છે તારો વિનય ગુણ નાશ ન પામે એવો વિનય. પછી વયાવત છે, સ્વાધ્યાય છે, ધ્યાન છે ને કાયસર છે. આ રીતે આપણે વયાવત ને હંમેશા કરી તો આપણે એને કેવી રીતે કરીએ છીએ? ઇન્વેસ્ટમેન્ટ તરીકે કરીએ છીએ. યાદ રાખજો, વિનય ઇન્વેસ્ટમેન્ટ નથી. વિનય ભૂતકાળના કરજાનું ચૂકવાતું બિલ છે. આજે આપણે કરીએ ને, આપણે બધાને સેવા કરશું તો આપણને શું મળશે ભવિષ્યમાં? એ બીમાર હતા ને, ત્યાં આઠ દિવસ ને ટિફિન મોકલીશું. પણ મોકલતી વખતે મનમાં હોય ને કે કાલ સવારે મને કાંઈ થાય તો શું કરશે? મારું ધ્યાન રાખશે. તો આ વયાવત કહેવાય? આ વયાવત. તમે આઠ દિવસું, આઠ મહિના કદાચ એની સેવા કરી હોય તો જ્ઞાની કે સેવા તારા કર્મ કપાતા નથી. શુભ ભાવ આવ્યો, તને શુભ કર્મ થયું, એના કારણે તારું પુણ્ય પાકશે, ત્યારે તને સેવા કરનારો મળી રહેશે. પણ આટલામાં આપણે વયાવત નામનું તપ જે આત્માને મોક્ષ સુધી લઈ જાય એ પૂર્વના આપણા ઉપરના અનંત ઉપકારો જે કરીને આપણાથી મળી ગયા છે આપણા મા બાપ દાખલા તરીકે, એના ઉપકાર આભોમાં આપણે વાળી શકવાના. તો હવે આપણે આ ઉપકારને યાદ રાખીને આપણા દીકરા દીકરી નહીં હો ત્યાં તો મોહ દશા છે, પણ જગતના કોઈ અનનોન, જગતના કોઈ ભૂખ્યા દુખ્યા, જગતના કોઈ જરૂરિયાતમંદ, એની સેવા જો કરીએ તો આપણા ઉપર જે ઋણ છે એ ઋણ કંઈક અંશે પણ ઓછું થાય. એટલે ભગવાને વયાવતને પણ તપ કીધું છે, એના ખૂબ બધા પ્રકાર બતાવ્યા છે. અને સ્વાધ્યાય જે આપણા આત્માને માટે સૌથી વધારે નિર્જરાનું કારણ છે. આવા સ્વાધ્યાયના ભગવાને પાંચ પ્રકાર બતાવ્યા છે, વાચના, પૂછના, પર્યતના, અનુપ્રેક્ષા અને ધર્મકથા. એ પાંચ આપણે સાંજે આમાંથી જેટલું વધારે લેવાય એટલું લઈ લેશું. પણ આને ભગવાને તપ બતાવ્યું છે. પછી આવે છે ધ્યાન ને કાયસર. તો ધ્યાનમાં આંખ બંધ કરીને બેસી ગયા, માત્ર અંદરમાં આપણે કઈ હું શ્વાસને જોઈ શકું છું, હવે મારું મન સ્થિર છે, હવે મારું મન ચંચળ નથી, પરમાત્માને ધ્યાન નથી કહેતા. અને અધિયોગ કહે છે ધ્યાન તો વર્તમાન કાળમાં ધર્મ ધ્યાન એક જ ધ્યાન છે. આત્મધ્યાન અને રૌદ્ર ધ્યાન ચાલે, અંદરના ઊંડે ખૂણે પડ્યા હોય ત્યાં સુધી કરવામાં આવતું બાકીનું બધું જ ધ્યાન આત્મધ્યાન રૌદ્ર ધ્યાનમાં ખેંચાઈ જાય છે. અને છેલ્લો છે કાયસ્તર, કાયાને છોડીને આત્મામાં ટકી જવું. થોડી ક્ષણો માટે, થોડી પળો માટે કે થોડી મિનિટ માટે આપણે આત્માને ભૂલી, કાયાને ભૂલી આત્મામાં આવી ગયા, એનું નામ કાયસ્તર છે. કામ કરીને બેસવાનો તો આપણને વિધિ આપી હશે. કઈ વિધિથી આપણે આત્માને અનુભવાય? તો આ વિધિ વડે જે થાય છે એ ગુણ છે, પણ અંદરમાં જે પરિણામ મળે એ આત્માનું કલ્યાણ કરે છે. આવા આજના દિવસે પરમાત્માએ આપણને અનેક પ્રકારે તપ કરવાના માર્ગ બતાવ્યા. યથાશક્તિ આપણી પાસે હવે બાકીના અડધો ભાગ બચ્યો છે, પર્યુષણનો અડધો ટાઈમ ગયો. તો જેનાથી જે દ્રવ્ય તપ છે આભ્યંતર તપ, બાહ્ય તપ કે આભ્યંતર તપ, જે પણ તપ થાય એના વડે આપણે કર્મ કાપવા છે. અને આવા કર્મ કાપશું તો આપણું પર્યુષણ સાર્થક બન્યું કહેવાશે. આ પરમાત્માની વાણીને સમજતા કે સમજાવતા નાનીના જ્ઞાનથી ઓછું અધિક કે વિશેષ કંઈ પણ કહેવાયું હોય તો અજ્ઞાનતાથી જ કેવડી ભગવાન ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ તસ્મી ચામી દુકરા. શું કીધું બેન? ચોક્કસ છે. એટલે સાંભળો બેન, વયાવતમાં ઘણા બધા નાપ્યા છે, વડીલોની, માતા પિતાની, સાધુ સાધુની, બીમારની, તમારાથી નાના હોય એની, એવા 10 પ્રકાર આપ્યા છે વયાવતના. કે આ બધાની સેવા કરો તો વયાવત કહેવાય. પણ વયાવતમાં માત્ર તમે એને આહાર પાણી ઓરાવો, તમે એને વસ્તુ પાત્ર આપો એટલું જ નથી, એના સાધનાના માર્ગમાં સ્થિર થાય એવા જે પ્રકારે તમે સહાયક બનો એ એની વયાવત કહેવાય. સાધનાના માર્ગમાં સાધુપણાના ભાવમાં એને વિહાર યાત્રામાં સાધન આપો, વિહાર યાત્રામાં સાથે જાઓ, એને ગોધરી પાણી ઓરાવો, એને જ્ઞાન દાન કરો, એને જ્ઞાન વગેરે કરવામાં સહાયતા કરો, એની શારીરિક સેવા એટલે મેડિસિન વગેરે કરો, એ બધી પણ વયાવત કહેવાય. સંસારીની હોય અને સાધુની પણ હોય, બધા
સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામીજી, જૈન શાસન દેવકી, સદગુરુ દેવકી, પ્રણામ. થઈ ગયા.